સમુએલનું પહેલું પુસ્તક એનો પહેલો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય પહેલો. એફ્રાઇમના પાળી મુલકના રામાથાઇમ સોફીમનો એક માણસ હતો. તેનું નામ એલકાના હતું. તે એફ્રાઇમી સુફના દીકરા, તુહુના દીકરા, અલીહુના દીકરા, યહોરામનો દીકરો હતો. તેને બે પત્નીઓ હતી. એકનું નામ હાના ને બીજુંનું નામ પનીના. પનીનાને છોકરા હતા, પણ હાનાને છોકરા નહોતા. આ માણસ વર્ષો વર્ષ પોતાના નગરમાંથી સિલોમાં સૈન્યોના દેવ યહોવાનું ભજન કરવા સારું તથા યજ્ઞ કરવા માટે જતો હતો. અને એલીના બે દીકરા હોફની તથા ફિનહાસ યહોવાના યાજક ત્યાં હતા. એલકાનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનીનાને તથા તેના સર્વ દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપતો, પણ હાનાને તે બમણો ભાગ આપતો, કેમ કે તે હાના પર વધારે પ્રીતિ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું. માટે તેને ખીજવવા માટે તેની શૌર્ય તેને બહુ ચીડવતી હતી. જ્યારે તે યહોવાના મંદિરમાં જતી ત્યારે વર્ષો વર્ષ તેનો પતિ એમ કરતો માટે તે તેને ચીડવતી હતી. તેથી તે રડતી ને ખાતી નહીં. તેના પતિ એલકાનાએ તેને કહ્યું, હાના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? 10 દીકરા કરતા શું હું તને અધિક નથી? સિલોમાં તેઓ ખાઈ પી રહ્યા પછી હાના ઉઠી. હવે એલી યાજક યહોવાના મંદિરની બારશાખ પાસે પોતાના આસન પર બેઠેલો હતો. તેનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માનીને કહ્યું કે હે સૈન્યોના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભાળીશ ને તારી દાસીને વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહીં. અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી ત્યારે એલી તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે હાના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી નહોતી. એથી એલીને એવું લાગ્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષરસ પીવાનું છોડી દે. હાનાએ ઉત્તર આપ્યો કે ના, મારા મુરબી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષરસ કે દારૂ પીધો નથી. હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી. તારી દાસીને બલિયાળ પુત્રી ગણીશ નહીં, કેમ કે તે અતિશય દુઃખ તથા ક્લેશને લીધે હું અત્યાર સુધી બોલી છું. ત્યારે એલીએ ઉત્તર આપ્યો કે શાંતિએ જા, તે ઇસ્રાયલના દેવની આગળ જે વિનંતી કરી છે તે સાર્થક કરો. તેણે કહ્યું, તારી દાસી પર તારી કૃપા દ્રષ્ટિ થાવ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. મોટે પરડે ઉઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું ને પાછા વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યા. અને એલકાનાએ પોતાની સ્ત્રી હાનાનો અનુભવ કર્યો અને યહોવાએ તેને સંભાળી. દિવસો વીતતા એમ થયું કે હાનાને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો અને તેનું નામ તેણે સમુએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે મેં તેને યહોવા પાસેથી માંગી લીધો છે. તે પછી એલકાના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચડાવવા ગયો, પણ હાના ગઈ નહીં, કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, છોકરાને દૂધ પીવડાવ્યાનું છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહોવા સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે. અને તેના પતિ એલકાનાએ તેને કહ્યું, તેને જે સારું લાગે તે કર, તું તેને દૂધ પીવડાવવાનું છોડાવે ત્યાં સુધી અહીં રહે, એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો. માટે તે સ્ત્રી ત્યાં રહી ને તેણે પોતાના દીકરાનું દૂધ પીવડાવવાનું છોડાવ્યું ત્યાં સુધી તેને દૂધ પીવડાવ્યું. તેનું દૂધ પીવડાવવાનું છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો અને 3 વર્ષનો 1 ગોધો, 1 એફા આટો ને 1 કુંડી દ્રાક્ષ રસ પણ લીધો ને સિલોમાં યહોવાના મંદિરમાં તેને આણ્યો. અને તે છોકરો નાનો હતો. તેઓએ ગોધો કાપ્યો પછી છોકરાને એલી પાસે લાવ્યા. તેણે કહ્યું કે ઓ મારા મુરબ્બી, તારા જીવના સમ, મારા મુરબ્બી, જે સ્ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઊભી રહેલી તે હું છું. આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી અને યહોવાને જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી છે, માટે મેં પણ તેને યહોવાને આપ્યો છે. તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને તે યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. સમુએલનું પહેલું પુસ્તક એનો બીજો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય બીજો. અને હાનાએ પ્રાર્થના કરતા કહ્યું કે મારું અંતઃકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું સિંહ યહોવામાં ઊંચું કરાયું છે, મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે, કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું. યહોવા જેવો પવિત્ર કોઈ નથી, કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી, વળી અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી. હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહીં, તમારા મુખમાંથી મદોન્મત્તપણું ન નીકળે, કેમ કે યહોવા તો જ્ઞાનનો દેવ છે અને તેનાથી કૃત્યોની તુલના થાય છે. પરાક્રમી પુરુષોના ધનુષ્યો ભાંગી નંખાયા છે અને લથડિયા ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે. જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે અને જે ભૂખ્યા હતા તે એસ આરામ ભોગવે છે. હા, વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે અને જેને ઘણા છોકરા છે તે જુરે છે. યહોવા મારે છે ને જીવતા કરે છે, તે સેઓલ સુધી નમાવે છે ને તેમાંથી બહાર કાઢે છે. યહોવા દરિદ્રી કરે છે ને દ્રવ્યવાન પણ કરે છે, તે પાળે છે ને તે જ ઉઠાડે છે. તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે, ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજસ્થાનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઉભા કરે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે અને તે પર તેણે જગતને સ્થાપ્યું છે. તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે, કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહીં. યહોવાની સામે ટક્કર લેનારાના ટુકડે ટુકડા કરી નંખાશે, તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે. યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે, તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષેકનું સિંહ ઊંચું કરશે. પછી એલકાના રામામાં પોતાને ઘેર ગયો અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો. હવે એલીના દીકરા બલિયાલ પુત્રો હતા, તેઓ યહોવાને ઓળખતા નહોતા. લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જ્યારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો ત્યારે માંસ બફાતી વખતે યાજકનો ચાકર હાથમાં ત્રિશુળ લઈને આવતો અને તે કઢાઈમાં, દેગમાં, તાવડામાં કે હાલામાં તે ભોંકતો. ત્રિશુળની સાથે જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાના માટે લઈ જતો. જે સર્વ ઇસ્રાયલીઓ શિલોમાં આવતા તેઓની સાથે એ જ પ્રમાણે તેઓ વર્તા, વળી તેઓ ચરબીનું દહન કરતા તે અગાઉ યાજકનો ચાકર આવતો ને યજ્ઞ કરનાર માણસને કહેતો કે યાજકને ભૂંજવાને માટે માંસ આપ, કેમ કે તે તારી પાસેથી સીઝેલું નહીં લે પણ કાચું માંસ લેશે. જો તે માણસ તેને એમ કહેતો કે તેઓ જરૂર હમણાં ચરબીનું દહન કરી નાખશે અને પછી તારું દિલ ચાહે તેટલું લઈ જજે, તો તે કહેતો કે ના, પણ તું મને હમણાં જ તે આપ, નહીં તો હું જબરજસ્તીથી તે લઈ લઈશ. અને એ જુવાનોનું પાપ યહોવાની દ્રષ્ટિમાં ઘણું મોટું હતું, કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિકારતા હતા. પણ સમુએલ બાલ્યાવસ્થામાં શણનો એફોદ પહેરીને યહોવાની હજુરમાં સેવા કરતો હતો, વળી તેની મા પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી. અને એલીએ એલકાનાને તથા તેની સ્ત્રીને આશીર્વાદ દઈને કહ્યું કે યહોવાને જે દીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ બાઈને પેટે તને બીજા સંતાન આપો. પછી તેઓ ઘેર ગયા. ત્યાર પછી યહોવાએ હાન્ના પર એવી કૃપા કરી કે તેને ગર્ભ રહ્યો અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયા. અને બાળક સમુએલ યહોવાની હજુરમાં રહીને મોટો થયો. હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો અને તેના દીકરા સર્વ ઇસ્રાયેલની સાથે જે વર્તણૂક ચલાવતા ને મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા તે બધું તેણે સાંભળ્યું. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમે આવા કામ કેમ કરો છો, કેમ કે આ સગળા લોકો તરફથી તમારા કુકર્મો વિશે હું સાંભળું છું. ના, મારા દીકરાઓ, જે હકીકત હું સાંભળું છું તે સારી નથી. તમે તો યહોવાના લોકો પાસે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો. જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે, પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો તેને સારું કોણ વિનંતી કરે. પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહીં, કેમ કે યહોવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી. બાળક સમુએલ મોટો થતો ગયો ને યહોવાની તેમજ માણસોની કૃપા તેના પર હતી. દેવના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃનું કુળ મિસ્રમાં ફારૂનના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં, અને મારો યાજક થવા માટે, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા અને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇસ્રાયેલના સઘળા કુળોમાંથી નીવડી કાઢ્યો હતો કે નહીં? તારા પિતાના કુળને ઇસ્રાયેલના સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાત મારો છો? વળી મારા ઇસ્રાયેલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇસ્રાયેલનો દેવી યહોવા કહે છે કે તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. જો એવા દિવસો આવે છે કે જેમાં હું તારો ભુજ ને તારા પિતાના કુળનો ભુજ કાપી નાખીશ, કે જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ગરડો થાય નહીં. ઇસ્રાયેલ પુત્રોને જે સર્વ સમૃદ્ધિ દેવ આપશે તે મધ્ય મારા રહેઠાણમાં તો તું વિપત્તિ જોશે, અને તારા ઘરમાં ગરડો માણસ કોઈ દિવસ થશે નહીં. અને તારા જે માણસને મારી વેદી પાસેથી હું કાપી નાખીશ નહીં, તે માત્ર તારી આંખોનો ક્ષય કરવાને ને તારું દિલ દુખાવા રહેશે, અને તારા કુળની સગડી વૃદ્ધિ તેઓની ખીલતી વયમાં મરી જશે. અને આ તારે માટે ચિહ્નરૂપ થશે જે તારા બે દીકરા હોફની તથા ફિનહાસ પર આવશે, એટલે કે તે બંને એક જ દિવસે મરણ પામશે, અને મારા અંતકરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે માટે ઊભો કરીશ. સ્થિર રહે એવું ઘર હું તેને માટે બાંધીશ, અને મારા અભિષિક્તની સન્મુખ તે સદા ચાલશે. અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક કકડાને માટે તેને પગે પડશે ને કહેશે કે યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું. શમુએલનું પહેલું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય ત્રીજો. બાળક શમુએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સંદર્શન થતા નહોતા. યરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું, અને દેવનો દીવો હજી હોલવાયો નહોતો, ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે શમુએલ સૂતેલો હતો. તે વખતે યહોવાએ શમુએલને હાંક મારી એટલે તેણે ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે ત્યાં મને બોલાવ્યો. તેણે કહ્યું કે મેં બોલાવ્યો નથી, પાછો સૂઈ જા, એટલે તે જઈને સૂઈ ગયો. યહોવાએ બીજી વાર હાંક મારી કે શમુએલ. ત્યારે શમુએલ ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું હું આ રહ્યો, કેમ કે ત્યાં મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો કે મેં બોલાવ્યો નથી, મારા દીકરા પાછો જઈને સૂઈ જા. હવે શમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી, ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. અને યહોવાએ ત્રીજી વખત શમુએલને હાંક મારી એટલે તે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યો હું આ રહ્યો, કેમ કે ત્યાં મને બોલાવ્યો. એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાંક મારી છે, માટે એલીએ શમુએલને કહ્યું કે જઈને સૂઈ જા, અને એમ થાય કે જો તે તને બોલાવે તો તું કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. તેથી શમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો. પછી યહોવા આવીને ઉભો રહ્યો ને પહેલાની જેમ શમુએલ શમુએલ કહીને હાંક મારી. ત્યારે શમુએલ ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું કે જો ઇસ્રાયેલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન જણઝણશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે જે મેં કહ્યું છે તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ, કેમ કે મેં તેને કહ્યું છે કે જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા છોકરાઓએ પોતા પર શાપ આણ્યો છતાં તે તેમને અટકાવ્યા નહીં. એ કારણથી એલીના કુટુંબ વિશે મેં સમ ખાધા છે કે યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહીં. અને સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો. પછી તેણે યહોવાના મંદિરના બારણા ઉગાડ્યા, પણ એ સંદર્શન એલીને જણાવતા સમુએલ બીધો. એવામાં એલીએ સમુએલને હાંક મારી કે મારા દીકરા સમુએલ. તેણે કહ્યું કે હું આ રહ્યો. પછી તેણે પૂછ્યું કે યહોવાએ તને જે કહ્યું છે તે સી બાબત છે? કૃપા કરીને તે મારાથી છાનું ન રાખીશ. તેણે તને જે જે કહ્યું તેમાંથી કંઈ પણ જો તું મારાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતા પણ વધારે કરો. સમુએલે તે સર્વ વાત તેને કહી ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહીં. પછી તેણે કહ્યું, તે યહોવા છે, તેની દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરે. સમુએલ મોટો થયો ને યહોવા તેની સાથે હતો. તેનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહીં. અને દાનથી તે છેક બેરશેબા સુધીના સર્વ ઇસ્રાયલીઓએ જાણ્યું કે યહોવાના પ્રબોધક તરીકે સમુએલ નિમાયો છે. સિલોમાં યહોવાએ ફરીથી દર્શન દીધું, કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા સિલોમાં સમુએલને પોતાનું દર્શન આપતો હતો. સમુએલનું પહેલું પુસ્તક, એનો ચોથો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક, અધ્યાય ચોથો. અને સમુએલનું વચન સર્વ ઇસરાયલ પાસે આવતું હતું. હવે ઇસરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા ને એબેન એઝર પાસે તેઓએ છાવણી નાખી અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી. પલિસ્તીઓએ ઇસરાયલની સામે વ્યૂહ રચ્યો. લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇસરાયલે હાર ખાધી અને રણક્ષેત્રમાં તેઓએ ઇસરાયલીઓના સૈન્યના આશરે 4,000 માણસ માર્યા અને લોક છાવણીમાં પાછા આવ્યા. ત્યારે ઇસરાયલના વડીલોએ કહ્યું, આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? સિલોમાંથી યહોવાના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવીએ કે તે આપણી મધ્ય આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે. ત્યારે લોકોએ સિલોમાં માણસ મોકલ્યા ને ત્યાંથી તેઓ સૈન્યનો યહોવા જે કરોબીમની વચ્ચે બિરાજમાન છે તેના કરારનો કોષ લાવ્યા. અને એલીના બે દીકરા હોફની તથા ફિનહાસ દેવના કરારના કોષ સાથે ત્યાં આવ્યા હતા. જ્યારે યહોવાના કરારનો કોષ છાવણીમાં આવ્યો ત્યારે સર્વ ઇસ્રાયલીઓ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યા. જ્યારે પલિસ્તીઓ હોકારાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું કે હિબ્રુઓની છાવણીમાં આવો મોટો હોકારો કેમ થાય છે? અને તેઓ સમજ્યા કે યહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે. આથી પલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું કે દેવ છાવણીમાં આવ્યો છે. વળી તેઓએ કહ્યું કે આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. આપણને અફસોસ, આ પરાક્રમી દેવના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસ્રીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યા હતા એ જ છે. ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ ને પુરુષાતન દેખાડો. રખીને જેમ હિબ્રુઓ તમારા દાસ થયા હતા તેમ તમે તેઓના દાસ થાઓ. પુરુષાતન દાખો ને લડો. પલિસ્તીઓ લડ્યા ને ઇસ્રાયલીઓએ માર ખાધો ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો અને ઘણી મોટી કતલ થઈ, કેમ કે ઇસ્રાયલના પાયદળમાંથી 30,000 પડ્યા. વળી દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો અને એલીના બે દીકરા હોફની તથા ફિનહાસ માર્યા ગયા અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો ને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ ભરાયેલી એવી સ્થિતિમાં તે દિવસે સિલો આવી પહોંચ્યો. તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો, કેમ કે દેવના કોષ વિશે તેનું હૃદય થડથડતું હતું. જ્યારે તે માણસ નગરમાં આવીને ખબર કહી ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું. એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે? અને તે માણસ ઉતાવળથી આવીને એલીને ખબર આપી. હવે એલી તો 98 વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું નહોતું. તે માણસે એલીને કહ્યું, સૈન્યમાંથી જે આવ્યો તે હું છું ને સૈન્યમાંથી હું આજે જ દોડતો આવ્યો છું. તેણે કહ્યું, મારા દીકરા ત્યાં શું થયું? અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો કે ઇસરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે. વળી લોકોની ભારે કતલ થઈ છે. તારા બંને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે ને દેવનો કોષ શત્રુના હાથમાં ગયો છે. અને એમ થયું કે જ્યારે તેણે દેવના કોષનું નામ લીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચતોટપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ ને તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે 40 વર્ષ સુધી ઇસરાયલનો ન્યાય કર્યો હતો. તેની પુત્રવધુ એટલે ફિનહાસની પત્ની ગર્ભવતી હતી ને પ્રસૂતિનો સખત નજીક હતો અને દેવના કોષનું હરણ થયું છે ને તેના શસ્ત્રો તથા તેનો પતિ મરણ પામ્યા છે એ ખબર જ્યારે તેને સાંભળી ત્યારે તે વાંકી વળી ને તેને પ્રસવ થયો કેમ કે તેને ચૂંકતો આવતી હતી. તેના મરણ વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઉભેલી હતી તેઓએ કહ્યું કે બીમા કેમ કે તેને છોકરો જન્મ્યો છે. પણ તેણે ઉત્તર આપ્યો નહીં ને કંઈ પરવા કરી નહીં અને તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પાડીને કહ્યું કે ઇસ્રાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે કારણ કે દેવનો કોષ લઈ જવામાં આવ્યો છે ને તેના સસરાનું તથા તેના પતિનું મોત થયું હતું અને તેણે કહ્યું હવે ઇસ્રાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે કેમ કે દેવના કોષનું હરણ થયું છે. શમુએલનું પહેલું પુસ્તક એનો પાંચમો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય પાંચમો. હવે દેવનો કોષ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો ને તેઓ તેને એબેન એઝરમાંથી આસદોદમાં લાવ્યા અને પલિસ્તીઓએ દેવનો કોષ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે રાખ્યો. બીજે દિવસે આસદોદીઓ પરોડીઓ ઉઠ્યા ત્યારે જુઓ દાગોન યહોવાના કોષ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો અને તેઓએ દાગોનને લઈને તેની જગ્યાએ પાછો બેસાડ્યો. બીજે દિવસે તેઓ પરોડે ઉઠ્યા ત્યારે જુઓ યહોવાના કોષ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. વળી દાગોનનું શિર તથા તેની બંને હથેળી ઉમરા પર છૂટા પડેલા હતા. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું. માટે દાગોનના યાજક કે જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આસદોદમાં દાગોનના ઉમરા પર પગ મૂકતા નથી. પણ યહોવાનો હાથ આસદોદી ઉપર ભારે હતો ને તેણે તેઓનો નાશ કર્યો ને તેઓને એટલે આસદોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠિયા રોગથી માર્યા. આસદોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું કે ઇસ્રાયલના દેવનો કોષ આપણી સાથે રખાય નહીં કેમ કે તેનો હાથ આપણા પર ને આપણા દેવ દાગોન પર સખત છે. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું ઇસ્રાયલના દેવના કોષનું આપણે કેમ કરવું. ત્યારે તેઓએ ઉત્તર આપ્યો કે ઇસ્રાયલના દેવનો કોષ અહીંથી ગાંઠમાં લઈ જાઓ. એટલે તેઓ ઇસ્રાયલના દેવનો કોષ ત્યાં લઈ ગયા. તેઓ તેને ત્યાં લઈ ગયા પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરના નાના મોટા તમામ માણસો પર ખેર વર્તાવ્યો ને તેઓના અંગ પર ગાંઠો ફૂટી નીકળી. તેથી તેઓએ દેવના કોષને એક્રોનમાં મોકલ્યો. દેવનો કોષ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે એક્રોનીઓએ બૂમ પાડી કે તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇસ્રાયલના દેવનો કોષ અમારી પાસે લાવ્યા છે. માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા ને તેઓએ કહ્યું ઇસ્રાયલના દેવનો કોષ મોકલી દો ને તેને પોતાને ઠેકાણે પાછું જવા દો કે તે અમારો તથા અમારા લોકનો સંહાર કરે નહીં કેમ કે આખા નગરમાં ભારે ગણ વળ્યો હતો. દેવનો હાથ ત્યાં ઘણો આકરો હતો. જે માણસો મરી ગયા નહીં તેઓને ગાંઠો ફૂટી નીકળી અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો. સમુએલનું પહેલું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય છઠ્ઠો. યહોવાનો કોષ પલિસ્તીઓના દેશમાં 7 મહિના રહ્યો અને પલિસ્તીઓએ યાજકોને તથા શકુન જોનારાઓને બોલાવીને કહ્યું કે અમે યહોવાના કોષનું શું કરીએ અને તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો. તેઓએ કહ્યું કે જો તમે ઇસ્રાયલના દેવનો કોષ પાછો મોકલો તો તે ખાલી મોકલશો નહીં પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાર્થા પણ મોકલજો. ત્યારે તમે સાજા થશો ને તમારા પરથી તેના હાથનું નિવારણ કેમ થતું નથી તેનું કારણ તમને સમજાશે. ત્યારે તેઓએ કહ્યું અમે તેને કેવું દોષાર્થા પણ મોકલીએ. તેઓએ કહ્યું પલિસ્તીઓના સરદારોની સંખ્યા પ્રમાણે સોનાની 5 ગાંઠો ને સોનાના 5 ઉંદરો કેમ કે તમો સર્વને તથા તમારા સરદારોને એક જ જાતનો રોગ થયો છે. માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો ને તમારા જે ઉંદરો દેશમાં રંજાળ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો અને ઇસ્રાયલના દેવને મહિમા આપો. કદાચ તમારા પરથી તમારા દેવ પરથી ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે. તો જેમ મિસરીઓએ ત્યાં ફારૂને પોતાના અંતઃકરણ કઠણ કર્યા તેમ તમે તમારા અંતઃકરણ કેમ કઠણ કરો છો. તેણે તેઓ મધ્ય અદ્ભુત કૃત્યો કર્યા. ત્યાર પછી તેઓ ઇસ્રાયલ લોકને જવા દીધા ને તેઓ ગયા. શું એમ ન બન્યું? તો હવે એક નવું ગાળું તૈયાર કરો. ને જેઓના પર કદી જૂંસરી મુકાય ન હોય એવી બે દૂધણી ગાયો લો, તે ગાયોને તે ગાળે જોડો ને તેઓના વાછરડા તેઓની પાસેથી ઘેર લાવો. પછી યહોવાનો કોષ લઈને તે ગાળા ઉપર મૂકો અને જે સોનાના દાગીના તમે દોસાથાપણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો અને તેને જવા દો કે તે જાય. અને જો તે પોતાની સીમને માર્ગે થઈને બેત શેમેસ તરફ જાય તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી, પણ દૈવયોગે એ આપણા પર આવી પડ્યું હતું. તે માણસોએ તેમ કર્યું, એટલે તેઓએ બે દૂધણી ગાયો લઈને ગાળે જોડી ને તેઓના વાછરડાને ઘરમાં બંધ કરી રાખ્યા. તેઓએ યહોવાનો કોષ અને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમાવાળો દાબડો ગાળામાં મૂક્યા અને ગાયોએ સીધો બેત શેમેશનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ ભરાડતી ને જમણી કે ડાબી ગમ વળતી જ નહીં, અને પલિસ્તુના સરદારો તેઓની પાછળ પાછળ બેત શેમેશની સીમ સુધી ગયા. એ વખતે બેત શેમેશના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા. તેઓએ આંખો ઊંચી કરીને કોષને જોયો ને તે જોઈને તેઓ આનંદ પામ્યા. તે ગાળું યહોશુઆ બેત શેમેશના ખેતરમાં આવ્યું ને ત્યાં થોભ્યું. તે ઠેકાણે એક મોટો પથ્થર હતો અને તેઓએ ગાળામાં લાકડા ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનયાર્પણ કર્યું. પછી લેવીઓએ યહોવાનો કોષ તથા તેની સાથેના સોના દાગીનાવાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા અને બેત શેમેશના માણસોએ તે જ દિવસે યહોવાને દહનયાર્પણ તથા યજ્ઞો કર્યા. અને પલિસ્તીના પાંચ સરદારો એ જોયા પછી તે જ દિવસે એક્રોન પાછા ગયા. યહોવાને સારું દોષાથાપણ તરીકે સોનાની જે ગાંઠો પલિસ્તીઓએ મોકલી હતી તે આ પ્રમાણે: આસ્દોદની એક, ગાઝાની એક, આસ્કલોનની એક, ગાથની એક ને એક્રોનની એક. ભાઈ, જે મોટા પથ્થર પર તેઓ યહોવાનો કોષ મૂક્યો હતો ને જે આજ સુધી યહોશુઆ બેત શેમેશના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલા પલિસ્તીઓના સર્વનગરો એટલે કોટવાળા નગરો તથા સીમના ગામડા જે એ પાંચ સરદારોના હતા તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા. અને બેત શેમેશના માણસોએ યહોવાના કોષમાં જોયું, તેથી તેણે તે માણસોમાંના 50,070 માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ગણ વાળ્યો હતો. ત્યારે બેત શેમેશના માણસોએ કહ્યું કે યહોવા એટલે આ પવિત્ર દેવ આગળ કોણ ઊભું રહી શકે અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય. પછી તેઓએ કિર્યાત યારીમના લોકો પાસે ખેપિયા મોકલીને કહ્યું કે પલિસ્તીઓ યહોવાનો કોષ પાછો લાવ્યા છે, તમે નીચે ઉતરીને તે તમારે ત્યાં લઈ જાઓ. સમુએલનું પહેલું પુસ્તક એનો 7મો અધ્યાય. અને કિર્યાત યારીમના માણસો ત્યાં ગયા ને યહોવાનો કોષ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો ને તેના દીકરા એલઆઝારને યહોવાના કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો. અને એમ થયું કે જે દિવસથી કોષ કિર્યાત યારીમાં રહ્યો ત્યારથી તે લાંબો કાળ વીતી ગયો, એટલે 20 વર્ષ થઈ ગયા. અને ઇસરાયેલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું. ત્યારે સમુએલે ઇસરાયેલના આખા ઘરને કહ્યું કે જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્તરોતને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇસરાયેલ પુત્રો બાલીમ તથા આસ્તરોતને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. પછી સમુએલે કહ્યું કે સર્વ ઇસરાયેલોને મિસ્પામાં એકઠા કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ. અને તેઓ મિસ્પામાં એકઠા થયા ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું ને તે દિવસે ઉપવાસ કર્યો ને ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને સમુએલે મિસ્પામાં ઇસરાયેલ પુત્રોનો ન્યાય કર્યો. પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇસરાયેલ પુત્રો મિસ્પામાં એકઠા થયા છે ત્યારે પલિસ્તીઓના સરદારોએ ઇસરાયેલીઓ ઉપર ચઢાઈ કરી અને ઇસરાયેલીઓએ સાંભળ્યું ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા. અને ઇસરાયેલ પુત્રોએ સમુએલને કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂક કે તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને સમુએલે એક ધાણું હલવાન લઈને તેનું સકળ દહનયાર્પણ કર્યું અને તેણે ઇસરાયેલોને માટે યહોવાને વિનંતી કરી અને યહોવા તેને ઉત્તર આપ્યો. સમુએલ ધન્યાર પણ કરતો એટલામાં પલિસ્તીઓ ઇસરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા, પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરી ને તેઓનો પરાજય કર્યો. તેઓ ઇસરાયલો સામે માર્યા ગયા અને ઇસરાયલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથ કારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા. ત્યારે સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઉભો કર્યો ને તેનું નામ એબેનેઝર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. એમ પલિસ્તીઓ પરાજિત થયા ને તેઓ ઇસરાયલની સીમમાં ફરી આવ્યા નહીં. સમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ પલિસ્તીઓની વિરુદ્ધ હતો. એક્રોનથી છેક ગાત સુધી જે નગરો પલિસ્તીઓએ ઇસરાયલ પાસે લઈ લીધા હતા તે ઇસરાયલના હાથમાં પાછા આવ્યા અને તેઓની સરહદ ઇસરાયલે પલિસ્તીઓના હાથમાંથી છુડાવી અને ઇસરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સલાહ હતી. સમુએલે પોતાના જીવનના સર્વ દિવસોભર ઇસરાયલનો ન્યાય કર્યો. તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ, ગિલગાલ તથા મિસ્પામાં જતો હતો અને તે સગળે ઠેકાણે તે ઇસરાયલનો ન્યાય કરતો હતો અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇસરાયલનો ન્યાય કરતો હતો અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી. સમુએલનું પહેલું પુસ્તક એનો 8મો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 8મો. સમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતાના દીકરાઓને ઇસરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા. હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું અને બીજાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશ હતા અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહીં, પણ દ્રવ્યોલોભ તરફ ભટકી ગયા ને તેઓ લાંચ લઈને ન્યાયને ઊંધો વાળ્યો. આથી ઇસરાયલના સર્વ વડીલો એકઠા થઈને રામામાં સમુએલની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું કે જો તું હવે વૃદ્ધ થયો છે ને તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી, માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા માટે અમને રાજા ઠરાવી આપ, પણ અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપ, એમ તેઓએ કહ્યું. ત્યારે તે વાતથી સમુએલને માઠું લાગ્યું. પછી સમુએલે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ સમુએલને કહ્યું, લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ, કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે. હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે. તો હવે તેઓનું કહેવું સાંભળ, તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે અને તેઓ પર કેવા પ્રકારનો રાજા રાજ ચલાવશે તે તેમને કહી બતાવજે. પછી સમુએલે જે લોકો રાજા માંગતા હતા તેઓને યહોવાના સર્વ વચનો કહી સંભળાવ્યા. વળી તેણે કહ્યું કે જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે, તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને સારું ને પોતાના સવારો તરીકે રાખશે અને તેઓ તેના રથની આગળ દોડશે. તે પોતાને માટે તેઓને હજાર હજાર ઉપર સરદારો ને 50-50 ઉપર સરદારો બનાવશે. તે કેટલાકને પોતાના ખેતરો ખેડવા, કાપણી કરવા તથા યુદ્ધના શસ્ત્રો ને પોતાના રથોનો સામાન બનાવવાના કામે લગાડશે. તે તમારી દીકરીને પકડીને તેમને કંદોયણો, રસોયણો ને ભઠિયારણો બનાવશે. વળી તે તમારા ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે. વળી તે તમારા અનાજનો ને તમારી દ્રાક્ષાવાડીનો 10મો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે. તે તમારા દાસોને, તમારી દાસીઓને ને તમારા ઉત્તમ જુવાનોને તમારા ગધેડાને પકડીને પોતાને કામે લગાડશે. તે તમારા ઘેટાનો દશાંશ લેશે અને તમે તેના દાસ થશો અને તમારા પસંદ કરેલા રાજાને કારણે તે દિવસે તમે પુકાર કરશો, પણ યહોવા તે દિવસે તમને ઉત્તર આપશે નહીં. એમ છતાં લોકોએ સમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું કે ના ના, અમારે તો અમારા પર રાજા જોઈએ જ, જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ, એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારી લડાઈઓ લડે. અને સમુએલ લોકોના સર્વ શબ્દો સાંભળ્યા ને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે તેઓની વાણી સાંભળ ને તેઓને માટે રાજા ઠરાવી આપ. પછી સમુએલે ઇસરાયલ માણસોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય નવમો. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય નવમો. હવે બિન્યામિન કુળનો એક માણસ હતો, તેનું નામ કીશ હતું. તે સુરવીર માણસ બિન્યામિન કુળના અહિયાહના દીકરા, બખોરાથના દીકરા, સરોરના દીકરા, અબીએલનો દીકરો હતો. તેના શાઉલ નામનો એક પુત્ર હતો. તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇસરાયલમાં તેના કરતા વધારે સુંદર કોઈ ન હતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો. અને શાઉલના પિતા કીશના ગધેડા ખોવાઈ ગયા હતા. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળ ને જઈને ગધેડાની શોધ કર. પછી તેણે એફ્રાઇમનો પહાડી મુલક ઓળંગ્યો, તેમજ શાલિસા દેશ ઓળંગ્યો, પણ તેઓને તે મળ્યા નહીં. પછી તેઓએ શાલીમ દેશ ઓળંગ્યો, પણ તે ત્યાં ન હતા. પછી તેણે બિન્યામિનીઓનો દેશ ઓળંગ્યો, પણ તેઓને તે મળ્યા નહીં. પછી તેઓ સુફ દેશમાં આવ્યા. ત્યારે સાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું કે ચાલ આપણે પાછા જઈએ, રખેને મારા પિતા ગધેડાની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે. તેણે તેને કહ્યું, હવે જોને, આ નગરમાં દેવનો એક ભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે. તે જે કહે છે તે સર્વ ખચિત ખરું પડે છે. તો આપણે ત્યાં જઈએ, કદાચ આપણે કયા માર્ગે જવું તે આપણને તે કહી શકશે. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું, પણ જો આપણે જઈએ તો તે માણસને ભેટ આપવા માટે આપણે શું લઈ જઈએ, કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે ને દેવભક્તને ભેટ આપવા માટે કંઈ રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે? તે ચાકરે સાઉલને પ્રત્યુત્તર આપ્યો કે જો મારી પાસે 5 શેકેલ રૂપું છે, તે હું ઈશ્વર ભક્તને આપીશ કે તે આપણને આપણો માર્ગ બતાવે. પૂર્વે ઇસરાયલમાં કોઈ દેવની સલાહ લેવાને જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ, કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો હતો. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું, તે ઠીક કહ્યું, ચાલ આપણે જઈએ. ત્યારે જે નગરમાં તે ઈશ્વર ભક્ત હતો ત્યાં તેઓ ગયા. તેઓ નગરમાં જવા માટે ઘાટ પર ચડતા હતા, એટલામાં પાણી ભરવાને બહાર આવતી કન્યાઓ તેઓને મળી. તેમને તેઓએ પૂછ્યું, શું દ્રષ્ટા અહીં છે? તેઓએ તેઓને ઉત્તર આપ્યો કે હા, તે છે. જો તે તારી આગળ ગયો છે, હવે ઉતાવળ કરો, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે, કારણ કે આજ ઉત્સાહને લોકો યજ્ઞ કરવાના છે. તમે નગરમાં પહેરશો કે તરત જ એટલે ઉચ્ચ સ્થાને તે જમવા જાય તે પહેલા તે તમને મળશે, કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહીં દે ત્યાં સુધી લોકો ખાશે નહીં. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે. તો હવે તમે ઉપર જાઓ, કેમ કે આ વખતે તે તમને મળશે. અને તેઓ ઉપર ચડીને નગરમાં ગયા. તેઓ નગરમાં પહેરતા હતા એવામાં જ જુઓ સમુએલ ઉચ્ચ સ્થાને જતા તેઓને મળ્યો. હવે શાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ સમુએલને જણાવ્યું હતું કે કાલે આશરે આ વખતે બિન્યામિનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇસરાયલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે. તે પલિસ્તીના હાથમાંથી મારા લોકને છોડાવશે, કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર રહેમ નજર કરી છે. સમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, જો જે માણસ વિશે મેં તને કહ્યું હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે. પછી સાઉલે સમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, દ્રષ્ટાનો ઘર ક્યાં છે? એ કૃપા કરીને મને કહે. સમુએલે સાઉલને ઉત્તર આપ્યો, હું જ એ દ્રષ્ટા છું. મારી આગળ ઉત્સાહને ચડી જાઓ, કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે અને આવતીકાલે હું તને જવા દઈશ. તારા હૃદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ, અને 3 દિવસ પર તારા જે ગધેડા ખોવાઈ ગયા હતા તેની ચિંતા કરીશ નહીં, કેમ કે તે મળ્યા છે. અને ઇસરાયલની સગડી આશા કોના પર છે? શું તારા પર ને તારા પિતાના ઘરમાંના સર્વ પર નથી? શાઉલે ઉત્તર આપ્યો, શું હું ઇસરાયલના કુળોમાં સૌથી નાના એટલે બિન્યામિનના કુળનો નથી? વળી મારું કુટુંબ બિન્યામિન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે? પછી સમુએલ શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો ને જેમને નોતરેલા હતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે 30 જણ હતા. અને સમુએલે રસોઈયાને કહ્યું કે જે વિભાગ મેં તને આપ્યો હતો જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખી મૂકજે, તે લાવ. રસોઈયાએ જાંગ તેના પરના માંસ સુધા લઈને સાઉલ આગળ મૂકી. શમુએલે કહ્યું કે જો જે રાખી મૂકેલું છે તે તારી આગળ મૂકીને ખા, કેમ કે મેં લોકોને નોતર્યા છે. એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે માટે તે રાખી મૂકેલું છે. એમ તે દિવસે સાઉલ શમુએલની સાથે જમ્યો. તેઓ ઉચ્ચ સ્થાનથી ઉતરીને નગરમાં આવ્યા ત્યારે ઘરના ધાબા પર તેઓએ સાઉલને માટે પલંગ બિછાવ્યો ને તે સૂઈ ગયો. તેઓ પરોઢે ઉઠ્યા અને સુમારે સૂર્યોદયને સમય એમ થયું કે શમુએલે સાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે ઉઠ, હવે હું તને વિદાય કરું. સાઉલ ઉઠ્યો ને તે તથા શમુએલ બંને બહાર ચાલી નીકળ્યા. નગરની ભાગળ આગળ તેઓ ઉતરતા હતા ત્યારે શમુએલે સાઉલને કહ્યું કે ચાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય, અને તે ચાલ્યો ગયો. પણ તું હમણાં જરા ઉભો રહે કે હું તને દેવનું વચન કહી સંભળાવું. શમુએલનું પહેલું પુસ્તક એનો 10મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 10મો. પછી શમુએલે તેલની કૂંપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા માટે તને અભિષેક કર્યો નથી? આજે મારી પાસેથી ગયા પછી બિન્યામીનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને બે માણસ મળશે. તેઓ તને કહેશે કે જે ગઢડાની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યા છે, અને જો તારા પિતા ગઢડાની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતા કહે છે કે મારા દીકરા સંબંધી હું શું કરું, પછી તું ત્યાંથી આગળ ચાલતા તાબોરના એલન વૃક્ષ આગળ આવશે. ત્યાં એક જણ બકરીના 3 બચ્ચા ઊંચકી જતો, એક જણ 3 રોટલી ઊંચકી જતો ને એક જણ દ્રાક્ષરસની કુંડી ઊંચકી જતો એવા 3 માણસો દેવની પાસે બેથેલમાં જતા તને મળશે. તેઓ તને પ્રણામ કરીને તને 2 રોટલી આપશે ને તું તેઓના હાથમાંથી લેશે. ત્યાર પછી દેવનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે ત્યાં તું આવશે, અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસળી ને વીણા વગાડનારા સહિત પ્રબોધકોની એક મંડળી ઉચ્ચ સ્થાનેથી ઉતરતી તને સામી મળશે અને તેઓ પ્રબોધ કરતા માલુમ પડશે. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે ને તું બદલાયને જુદો જ માણસ થઈ જશે. જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે દેવ તારી સાથે છે. તું મારી અગાઉ ગિલગાલમાં જશે અને જો દહન્યાર્પણો તથા શાંત્યાર્પણો કરવાને હું તારી પાસે આવીશ. હું તારી પાસે આવીને તારે શું કરું તે તને બતાવું ત્યાં સુધી, એટલે 7 દિવસ સુધી તું થોભજે. અને એમ થયું કે શમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ દેવે તેને બીજું હૃદય આપ્યું, અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરા થયા. જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે જુઓ, પ્રબોધકોની મંડળી તેને મળી અને દેવનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને તે તેઓની મધ્ય પ્રબોધ કરવા લાગ્યો. અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સઘળા લોકોએ જોયું કે જુઓ, તે તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે. ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું કે કિશના દીકરાને આ શું થયું છે? શું સાઉલ પણ પ્રબોધકોમાં છે? અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, તેઓનો પિતા કોણ છે? એ પરથી એવી કહેવત ચાલે છે કે શું સાઉલ પણ પ્રબોધકોમાં છે. અને તે પ્રબોધ કરી રહ્યો ત્યાર પછી તે ઉત્સાહને આવ્યો. સાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તેણે કહ્યું કે ગધેડાની શોધ કરવા અને તે ન મળ્યા એ જોઈને અમે શમુએલની પાસે ગયા હતા. સાઉલના કાકાએ કહ્યું, શમુએલે તમને શું કહ્યું? એ કૃપા કરીને મને કહે. અને સાઉલે પોતાના કાકાને કહ્યું કે ગધેડા મળ્યા છે એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું, પણ રાજ્યની જે વાત વિશે શમુએલ બોલ્યો હતો તે સંબંધી તેણે તેને કહ્યું નહીં. શમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યહોવાની આગળ ભેગા કર્યા અને તેણે ઇસરાયલ પુત્રને કહ્યું, ઇસરાયલનો દેવ યહોવા આમ કહે છે કે હું મિસ્રમાંથી ઇસરાયલને કાઢી લાવ્યો ને મિસ્રના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા. પણ તમારો દેવ જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારા સંકોટોમાંથી તમને છોડાવે છે તેને આજે તમે નકાર્યો છે ને તમે તેને કહ્યું છે કે તમારા ઉપર તો રાજા ઠરાવી આપ, તો હવે તમારા કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની આગળ હાજર થાવ. એમ સમુએલ ઇસરાયેલના સર્વ કુળોને નજીક લાવ્યો ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું. પછી બિન્યામીનના કુળને તેઓના કુટુંબ વાર્તા નજીક લાવ્યો ત્યારે માટ્રીનું કુટુંબ માન્ય થયું. પછી કીસનો દીકરો શાઉલ માન્ય થયો, પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહીં. માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે તે માણસ હજી અહીં આવ્યો છે કે નહીં. ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે જુઓ, તે સામાનમાં સંતાયેલો છે. તેઓ દોડતા ગયા અને તેને ત્યાંથી લઈ આવ્યા. અને જ્યારે લોકોમાં તે ઉભો રહ્યો ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતા તરતો હતો. સમુએલે સર્વ લોકોને કહ્યું કે યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી. ત્યારે સર્વ લોકોએ પોકાર કરીને કહ્યું કે રાજા ઘણું જીવો. પછી સમુએલ લોકોને રાજનીતિ કઈ સંભળાવી અને તે પુસ્તકમાં લખીને યહોવાની આગળ તે રાખી મૂક્યું. પછી સમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કર્યા. શાઉલ પણ પોતાને ઘેર ગિબિયામાં ગયો અને જે સુરવીરોના મન પર દેવે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા. પણ કેટલાક વલિયાલ પુત્રોએ કહ્યું, આ તે અમારો સ્વ બચાવ કરશે, અને તેઓએ તેને તુચ્છ ગણ્યો ને તેની પાસે કંઈ ભેટ આણી નહીં, તો પણ તે શાંત રહ્યો. સમુએલનું પહેલું પુસ્તક એનો 11મો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક 11. ત્યાર પછી નાહાશ આમોની ચડી આવ્યો ને તેણે યાબેશ ગિલિયાદની સામે છાવણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, તું અમારી સાથે કરાર કર ને અમે તારા તાબેદાર થઈશું. ત્યારે નાહાશ આમોનીએ તેઓને કહ્યું, હું આ શરતે તમારી સાથે કરાર કરું કે તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે અને એમ હું સર્વ ઇસરાયેલને બટ્ટો લગાડું. યાબેશના વડીલોએ તેને કહ્યું, અમને 7 દિવસની મુદત આપ કે ઇસરાયેલની સર્વસીમામાં અમે ખેપિયા મોકલીએ, પછી જો અમારો બચાવ કરનાર કોઈ નહીં હોય તો અમે તારી પાસે બહાર આવીશું. પછી ખેપિયાઓએ શાઉલના ગિબિયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યા. ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા. અને જુઓ, બળવદની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો. અને શાઉલે પૂછ્યું, લોકોને શું થયું છે કે તેઓ રડે છે? અને તેઓએ તેને યાબેશના માણસોના વચનો કહી સંભળાવ્યા. શાઉલે એ વચનો સાંભળ્યા ત્યારે તેના પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો ને તે ઘણો ક્રોધાયમાન થયો. તેણે બળદની એક જોડ લઈને કાપીને તેના ટુકડા કર્યા ને ખેપિયાઓની મારફતે ઇસરાયેલની સર્વ સીમોમાં તે મોકલાવીને કહાવ્યું કે જે કોઈ શાઉલ તા સમુએલની પાછળ નહીં આવે તેના બળદોને એમ કરવામાં આવશે. અને લોકોને યહોવાનો ભય લાગ્યો ને એક મતે તેઓ નીકળી આવ્યા. અને બઝેકમાં તેણે તેઓની ગણતરી કરી ત્યારે ઇસરાયેલ પુત્ર 3 લાખ ને યહુદિયાના માણસો 30,000 થયા. અને જે ખેપિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે તમે યાબેશ ગિલિયાદના માણસોને એવું કહેજો કે કાલ સૂર્યનો તાપ ચડતા સુધીમાં તમારો બચાવ થશે. ખેપિયાઓએ જઈને યાબેશના માણસોને એ પ્રમાણે કહ્યું, એટલે તેઓ આનંદ પામ્યા. માટે યાબેશના માણસોએ કહ્યું કે કાલે અમે તમારી પાસે બહાર આવીશું ને તમારી દ્રષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો. સવારે એમ થયું કે શાઉલે લોકોને 3 ટુકડીઓ કરી અને સવારના પહોરમાં તેઓએ છાવણીમાં પેસી જઈને મધ્યાહન થતા સુધી આમોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બે જણ ભેગા મળે નહીં. લોકોએ સમુએલને કહ્યું કે શું શાઉલ અમારા પર રાજ કરે એવું કોણ કહ્યું હતું? તે માણસોને રજૂ કર કે અમે તેમને મારી નાખીએ. શાઉલે કહ્યું, આજે કોઈપણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇસરાયેલ મધ્ય ઉદ્ધાર કર્યો છે. પછી સમુએલે લોકોને કહ્યું, ચાલો આપણે ગિલગાલ જઈએ ને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ. પછી સર્વ લોકો ગિલગાલ ગયા. ત્યાં યહોવાની આગળ તેઓએ શાઉલને રાજા નિમ્યો અને ત્યાં યહોવાની આગળ તેઓએ શાંત્યાર્પણોના યજ્ઞ કર્યા. અને ત્યાં શાઉલે તથા ઇસરાયેલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો. સમુએલનું પહેલું પુસ્તક એનો 12મો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક 12. સમુએલે સર્વ ઇસરાયેલીઓને કહ્યું, જુઓ, તમે જે કંઈ મને કહ્યું તેમાં મેં તમારી વાત સાંભળી છે ને તમારા પર રાજા નિમ્યો છે. તો હવે જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે. હું તો વૃદ્ધ થયો છું ને માથે પડ્યા આવ્યા છે. અને જુઓ, મારા દીકરા તમારી પાસે છે. હું મારી વ્યવસ્થાથી આજ સુધી તમારી આગળ ચાલ્યો છું. હું આ રહ્યો. શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની આગળ તથા તેના અભિષેકની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો અને તે હું તમને પાછું આપીશ. તેઓએ કહ્યું, તે અમને ઠગ્યા નથી કે અમારા પર જુલમ કર્યો નથી કે કોઈ માણસની પાસેથી તે કંઈ લઈ લીધું નથી. તેણે તેઓને કહ્યું કે યહોવા તમારી સામે સાક્ષી છે ને આજે તેનો અભિષેક પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી. ત્યારે તેઓએ કહ્યું તે સાક્ષી છે. પછી સમૂહેલે લોકોને કહ્યું કે મૂસા તથા હારૂનને નિમનાર ને મિસર દેશમાંથી તમારા બાપ દાદાઓને કાઢી લાવનાર તે તો યહોવા છે. તો હવે તમે છાનામાના ઉભા રહો કે યહોવાએ જે યથાર્થ કૃત્યો તમારી પ્રત્યે અને તમારા બાપ દાદા પ્રત્યે કર્યા તે સર્વ વિશે હું યહોવાની આગળ તમને સમજાવું. યાકૂબ મિશ્રમાં ગયો. ત્યાર પછી જ્યારે તમારા બાપ દાદાઓએ યહોવાની આગળ પોકાર કર્યો ત્યારે યહોવાએ મૂસા તથા હારૂનને મોકલ્યા. તેઓ તમારા બાપ દાદાઓને મિશ્રમાંથી કાઢી લાવ્યા ને તેમને આ જગાએ વસાવ્યા. પણ તેઓ પોતાના દેવ યહોવાને વિસરી ગયા. ત્યારે તેણે હાસોરના સૈન્યના સેનાપતિ સિસરાના હાથમાં, પલિસ્તીના હાથમાં ને મોઆબના રાજાના હાથમાં તેઓને સોંપી દીધા અને તેઓ તેમની સાથે લડ્યા. અને તેઓ યહોવાની આગળ પુકાર કરીને કહ્યું કે અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાને તજી દીધો છે ને બાલિમ તથા આસ્ત્રોતની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાં તેમને છોડાવ ને અમે તારી સેવા કરીશું. એથી યહોવાએ યરુબાલ, બદાન, યફતા ને શમુએલને મોકલીને જારે ગમના તમારા શત્રુઓના હાથમાં તમને છોડાવ્યા અને તમે સલામતીમાં રહ્યા. અને આમોન પુત્રોનો રાજા નાહાસ તમારા પર ચડી આવ્યો એ તમે જોયું. ત્યારે યહોવા તમારો દેવ તમારો રાજા હતો, તેમ છતાં તમે મને કહ્યું કે એમ નહીં, પણ અમારા પર તો એક રાજા અધિકાર ચલાવે. તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, તેને જુઓ. વળી જુઓ, યહોવાએ તમારા પર રાજા ઠરાવ્યો છે. જો તમે યહોવાનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કરશો નહીં, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ તમારા દેવ યહોવાના અનુયાયી થશો તો સારું. પરંતુ જો તમે યહોવાની વાણી સાંભળશો નહીં પણ યહોવાની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કરશો તો યહોવાનો હાથ જેમ તમારા બાપ દાદાની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે. તો હવે ઉભા રહો ને જે મહાભારત કૃતિ યહોવા તમારી દ્રષ્ટિ આગળ કરશે તે જુઓ. આજે ઘઉંની કાપણી નથી. શું હું યહોવાને વિનંતી કરીશ કે તે ગર્જના તથા વરસાદ મોકલે, જેથી તમે જાણો ને જુઓ કે પોતાને સારું રાજા માગીને તમે યહોવાની દ્રષ્ટિમાં જે દુષ્ટતા કરી છે તે મોટી છે. પછી સમૂહેલે યહોવાને વિનંતી કરી અને તે દિવસે યહોવાએ ગર્જના તથા વરસાદ મોકલ્યા. તેથી સર્વ લોકો યહોવાથી તથા સમૂહેલથી વિધા. અને સગળા લોકોએ સમૂહેલને કહ્યું કે આ તારા સેવકોને માટે તારા દેવ યહોવાને વિનંતી કર કે અમે માર્યા ન જઈએ, કેમ કે અમારા સગળા પાપમાં અમે આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે કે અમે અમારે સારું રાજા માગ્યો. અને સમૂહેલે લોકોને કહ્યું કે બિહોમા એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું, તો આપણ યહોવાને અનુસરવાથી આડા અવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હૃદયથી યહોવાની સેવા કરો. તમે આડા અવળા જશો નહીં, કેમ કે એમ કરવાથી તો નિરર્થક વસ્તુઓ કે જે નિરર્થક હોવાથી કંઈ ફાયદો કે બચાવ કરી શકતી નથી તેઓનું અનુકરણ તમારાથી થાય, કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહીં, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે. વળી મારા વિશે પૂછો તો તમારા માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાવ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. કેવળ યહોવાની બીક રાખો ને સત્યતાએ તમારા પૂરા હૃદયથી તેની સેવા કરો, કેમ કે તમારા માટે તેણે કેટલા મહાન કૃત્યો કર્યા છે તમે વિચાર કરો. પણ જો હજી તમે ભૂંડું કર્યા કરશો તો તમે તથા તમારો રાજા એ બંને નાશ પામશો. સમૂહેલનું પહેલું પુસ્તક એનો 13મો અધ્યાય. સમૂહેલનું પહેલું પુસ્તક અધ્યાય 13મો. શાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે 33 વર્ષની ઉંમરનો હતો અને તેના 2 વર્ષ સુધી ઇસરાયલ પર રાજ કર્યું. પછી શાઉલે પોતાના માટે ઇસરાયલમાંથી 3,000 માણસોને ચૂંટી કાઢ્યા. તેમાંના 2,000 શાઉલની સાથે મિકમાશમાં તથા બેથેલ પર્વત પર હતા. ને 1000 યોનાથાન સાથે બિન્યામિનના ગીબિયામાં હતા, અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા. પછી યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેબામાં હતું તેને માર્યું, ને પલિસ્તીઓએ તે વિશે સાંભળ્યું. પછી સાઉલે આખા દેશમાં રણસિંગડું વગાડાવીને કહાવ્યું કે હિબ્રુઓ સાંભળો, અને સાઉલે પલિસ્તીઓના થાણાને માર્યું છે. વળી ઇસરાયેલ પણ પલિસ્તીઓની દ્રષ્ટિમાં ધિકાર પાત્ર ગણાય છે. એ સર્વ ઇસરાયેલીઓએ સાંભળ્યું, એટલે લોકોએ સાઉલ પાછળ ગિલગાલમાં એકઠા થયા, અને 30,000 રથો, 6,000 સવારો ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇસરાયેલ સાથે લડવાને એકઠા થયા. તેઓએ આવીને બેત આવેનની પૂર્વ તરફ મિકમાશમાં છાવણી નાખી. ઇસરાયેલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, કેમ કે લોકો દુઃખી હતા. ત્યારે ગુફામાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાવામાં તે લોકો સંતાઈ ગયા. હવે કેટલાક હિબ્રુઓ યર્દન ઉતરીને ગાદ તથા ગિલગાલ દેશમાં ગયા હતા, પણ સાઉલ તો હજી સુધી ગિલગાલમાં હતો, ને સર્વ લોક કાંપતા કાંપતા તેની પાછળ જતા હતા. અને સમુએલે કરેલા વાયદા પ્રમાણે તેણે 7 દિવસ સુધી વાટ જોઈ, પણ સમુએલ ગિલગાલમાં આવ્યો નહીં, અને લોકો તો તેની પાસેથી વિખરાઈ જતા હતા. ત્યારે સાઉલે કહ્યું કે દહન્યાર્પણ તથા શાંતિઅર્પણો અહીં મારી પાસે લાવો. પછી તેણે દહન્યાર્પણ ચઢાવ્યું, અને એમ બન્યું કે દહન્યાર્પણ કરી રહ્યો કે તરત જો સમુએલ આવ્યો, અને સાઉલ તેને મળીને સલામ કરવા સામો ગયો. સમુએલે પૂછ્યું કે તે શું કર્યું છે. સાઉલે કહ્યું કે મેં જોયું કે લોકો મારી પાસે વિખરાઈ ગયા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તું આવ્યો નહીં, વળી પલિસ્તીઓ તો મિકમાશ પાસે એકઠા થયા છે. તે માટે મેં કહ્યું કે હવે પલિસ્તીઓ મારા પર કિલગાળમાં ધસી આવશે, ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી, તેથી મારું મન દુખાવીને મેં દહન્યાર્પણ ચઢાવ્યું. ત્યારે સમુએલે સાઉલને કહ્યું, ત્યાં મૂર્ખાઈ કરી છે, તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી તે ત્યાં પાળી નથી, નહીં તો હમણાં યહોવાએ ઇસરાયેલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપ્યું હોત, પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં. યહોવાએ પોતાનો મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર સરદાર તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે ત્યાં પાળી નથી. પછી સમુએલ ત્યાંથી ઉઠીને ગિલગાલથી બિન્યામિનના ગિબ્બામાં ગયો. સાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી, તેઓ આશરે 600 માણસો હતા. સાઉલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોક હતા તેઓ બિન્યામિનના ગેબામાં રહ્યા, પણ પલિસ્તીઓએ મિકફાસમાં છાવણી નાખી, અને પલિસ્તીઓની છાવણીમાંથી લૂંટારની 3 ટોળીઓ બહાર નીકળી. એક ટોળી ઓફરાને માર્ગે શુઆલ દેશ તરફ વળી, બીજી ટોળી બેત હોરોનને માર્ગે વળી, અને ત્રીજી ટોળી સબોઇમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તેને માર્ગે વળી. હવે ઇસરાયેલના આખા દેશમાં એક લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓ કહેતા હતા કે રખેના હિબ્રુઓ પોતાના માટે તરવાર કે ભાલા બનાવે, પણ સર્વ ઇસરાયેલીઓ પોતાના ચવડા, પોતાની હળપૂણી, પોતાની કુહાડીઓ તથા પોતાની કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે જતા. તો પણ કોદાળીઓ, હળપૂણી, સેંતલા ને કુહાડીઓને માટે તથા આરો બેસાડવાને માટે તેઓની પાસે કાનસ તો હતી. તેથી લડાઈના દિવસે એમ થયું કે જે સર્વ લોક સાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તરવાર કે ભાલો કંઈ દેખાતું નહોતું, પણ સાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતું. પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિકમાસના ઘાટ આગળ આવી પહોંચ્યું. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય ચૌદમો. હવે એક દિવસે એમ બન્યું કે સાઉલના દીકરા યોનાથાને પોતાના શાસ્ત્રવાહક જુવાનને કહ્યું કે ચાલ આપણે પલિસ્તીઓનું લશ્કર જે પેલી ગમ છે ત્યાં જઈએ, પણ પોતાના પિતાને તેણે એ વિશે કંઈ કહ્યું નહીં. સાઉલે ગિબિયાના છેક છેવાળા ભાગમાં મિગ્રોનમાં દાડાના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો. તેની સાથેના લોક આશરે 600 માણસ હતા, અને શિલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફિનહાસના દીકરા ઇખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો, અને યોનાથાન ગયેલો છે એ લોકો જાણતા નહોતા. ઘાટોની વચ્ચેના જે રસ્તે થઈને યોનાથાન પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની એક બાજુએ ખડકની કઢણ ને બીજી બાજુએ ખડકની કઢણ હતી. એકનું નામ બોસેસ ને બીજુંનું નામ સેને હતું. એક કઢણ ઉત્તર ગામ મિકમાસ સામે ને બીજી કઢણ દક્ષિણ ગામ ગેબા સામે આવી હતી. યોનાથાને પોતાના શસ્ત્રવાહક જુવાનને કહ્યું કે ચાલ આપણે આ બે સુનત લોકની છાવણીમાં જઈએ, કદાચ યહોવા આપણને સહાય કરશે, કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી. તેના શાસ્ત્રવાક્ય તને કહું કે જે કંઈ તારા મનમાં હોય તે કર, ચાલ. જો હું તારી ઈચ્છા પ્રમાણે તારી સાથે આવું છું. ત્યારે યોનાથને કહ્યું, જો આપણે તે માણસો પાસે જઈએ ને આપણે તેમને દેખા દઈએ, જો તેઓ આપણને એમ કહે કે અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી થોભી જાઓ, તો આપણે આપણા ઠેકાણે ઉભા રહીશું ને ફરી તેઓની પાસે નહીં જઈએ. પણ જો તેઓ એમ કહે કે અમારી પાસે ઉપર આવો, તો આપણે ઉપર જઈશું, કેમ કે યહોવાએ તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે અને એ આપણે માટે ચિહ્ન થશે. પછી તે બંને પરિસ્થિતિના લશ્કરને દેખા દીધી. પરિસ્થિતિએ કહ્યું કે જુઓ, જે ખાડામાં હિબ્રો સંતાઈ રહ્યા હતા તેમાંથી તેઓ બહાર આવે છે. અને લશ્કરના માણસોએ યોનાથને તેના શસ્ત્રભાગને ઉત્તર આપ્યો કે અમારી પાસે ઉપર આવો, એટલે અમે તમને કંઈક દેખાડીએ. યોનાથને પોતાના શસ્ત્રભાગને કહ્યું કે મારી પાછળ ઉપર આવ, કેમ કે યહોવાએ તેઓને ઇસરાયેલના હાથમાં સોંપી દીધા છે. યોનાથાન ઘૂંટડે પડીને ચડ્યો ને તેનો શસ્ત્રભાગ તેની પાછળ પાછળ ચડ્યો. યોનાથાન આગળ તેઓ પડ્યા ને તેની પાછળ તેના શસ્ત્રવાક્ય તેઓને મારી નાખ્યા. એક એકર જમીનમાં અડધા ચાસની લંબાઈ જેટલામાં યોનાથાને તેના શસ્ત્રવાક્ય જે પહેલી કતલ કરી તે આશરે 20 માણસની હતી. અને છાવણીમાં રણક્ષેત્રમાં ત્યાં સર્વ લોકમાં કંપારો વછૂટ્યો અને લશ્કર તથા લૂંટનારા પણ કાંપ્યા અને ભૂમિ પણ કંપી, એમ ઘણો મોટો કંપારો થયો. બિન્યામીનના ગીબિયામાં શાઉલના પેરગીરોએ જોયું અને જુઓ, સમુદાય ઓછો થતો જતો હતો ને તેઓ અહીં તહીં દોડતા હતા. શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓને કહ્યું, ગણતરી કરો ને આપણામાંથી કોણ ગયો છે તેની તપાસ કરી જુઓ. તેઓ ગણતરી કરી રહ્યા ત્યારે જુઓ, યોનાથાન તેના શસ્ત્રવાક ત્યાં નહોતા. શાઉલે અહિયાને કહ્યું, દેવનો કોષ અહીં લાવ, કેમ કે તે વખતે દેવનો કોષ ઇસરાયેલ પુત્રો સાથે હતો. યાજકની સાથે શાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો. શાઉલે યાજકને કહ્યું કે તારો હાથ પાછો ખેંચી લે. શાઉલ તેની સાથે જે લોક હતા તે સગડા એકઠા તેને લડવા ગયા અને જો પ્રત્યેક માણસની તલવાર તેના સ્વાબતીની વિરુદ્ધ હતી ને મોટો ઘણ વળી ગયો હતો. હવે જે હિબ્રુઓ અગાઉની જેમ પલિસ્તીઓની સાથે હતા ને જે ચોતરફના પ્રદેશમાંથી તેઓની સાથે છાવણીમાં ગયા હતા તેઓ પણ ફરી જઈને શાઉલ તથા યોનાથાન સાથેના ઇસરાયેલીઓની સાથે મળી ગયા. તેમજ ઇસરાયેલના જે માણસો એફ્રાઇમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ પલિસ્તીઓ નાશે છે એવું સાંભળીને લડાઈમાં લગોલગ તેમની પાછળ પડ્યા. એમ યહોવાએ તે દિવસે ઇસરાયેલનો બચાવ કર્યો અને લડાઈ બેથ આવેન પાસે થઈને આગળ ચાલી. તે દિવસે ઇસરાયેલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સ્વાગત દઈને કહ્યું હતું, સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારો વ્યાળ વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાવ, માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહીં. અને સગડા લોક વનમાં આવ્યા ત્યાં ભૂમિ પર મધ પડેલું હતું અને વનમાં લોકો આવ્યા ત્યારે જુઓ મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાનો હાથ મોંએ લગાડ્યો નહીં, કેમ કે લોકો પેલા સોગંદથી બીતા હતા. પણ યોનાથાનના પિતાએ લોકોને સોગંદ દીધા ત્યારે તેણે તે સાંભળ્યું ન હતું, તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છીડો મધપુડામાં ઘોચ્યો ને પોતાનો હાથ મોંએ લગાડ્યો. આથી તેની આંખોમાં તેજ આવ્યું. ત્યારે લોકોમાંથી એક જણે કહ્યું, તારા પિતાએ લોકોને સ્વાગત દઈને સખત હુકમ કર્યો છે કે જે માણસ આજે કંઈ અન્ન ખાય તે શાપિત થાય. આ વખતે લોકો નિર્ગત થઈ ગયા હતા. યોનાથાને કહ્યું, મારા પિતાએ દેશને હેરાન કર્યો છે, કૃપા કરીને જો મેં આ થોડું મધ ચાખ્યું તેથી મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે. જો સુભાગ્યે આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી મનમાન્યું ખાધું હોત તો કેટલો બધો ફાયદો થાત, કેમ કે હાલ પલિસ્તીઓની આ કરતા પણ ભારે કતલ થઈ હોત. તે દિવસે મિખમાસથી આયલોન સુધી તેઓ પલિસ્તીઓને મારતા ગયા, પણ લોકો બહુ નિર્ગત થઈ ગયા હતા. તે લોકો લૂંટ પર તૂટી પડ્યા અને ઘેટા બળદો તથા વાછડા લઈને ભૂમિ પર તેઓનો વધ કર્યો અને લોકો રક્ત સાથે તે ખાવા લાગ્યા. ત્યારે તેઓએ શાઉલને કહ્યું, જો લોકો રક્ત સાથે માંસ ખાઈને દેવની વિરુદ્ધ પાપ કરે છે, ત્યારે તેણે કહ્યું, તમે ઠગાઈ કરી છે, આજે એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવો. અને શાઉલે કહ્યું, તમે લોકો મધ્ય વિખરાઈ જઈને તેઓને ખબર આપો કે દરેક માણસ પોતાનો બળદ કે દરેક માણસ પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે ને અહીં તે કાપીને ખાય, પણ તમે રક્તની સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરશો નહીં. અને તે રાત્રે સર્વ લોકોએ પોતપોતાના બળદ પોતપોતાની સાથે લાવીને ત્યાં તે કાપ્યા. પછી શાઉલે યહોવાને સારું વેદી બાંધી. યહોવાને સારું તેણે જે પહેલી વેદી બાંધી તે એ જ હતી. શાઉલે કહ્યું, આપણે રાતની વેળાએ પલિસ્તીઓની પાછળ પડીએ ને સવારે અજવાળું થતા સુધી તેઓને લૂંટીએ ને તેમાંથી એક પણ માણસને રહેવા ન દઈએ. તેઓએ કહ્યું, જેમ તને સારું લાગે તેમ કર. ત્યારે યાજકે કહ્યું કે આપણે અહીં દેવની હજુરમાં એકઠા થઈએ. અને શાઉલે દેવની સલાહ પૂછી કે હું પલિસ્તીઓની પાછળ પડું, શું તું તેઓને ઇસરાયેલના હાથમાં સોંપશે? પણ તેણે તે દિવસે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. પછી શાઉલે કહ્યું, લોકોના સર્વ આગેવાનો તમે અહીં આવો અને આજે શામાં આ પાપ થયું છે તે તપાસ કરી શોધી કાઢો, કેમ કે ઇસરાયેલનો ઉદ્ધાર કરનાર યહોવાના સ્વાગન ખાઈને હું કહું છું કે તે મારો દીકરો યોનાદાન હશે તો પણ તે ખચિત માર્યો જશે. પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહીં. ત્યારે તેના સર્વ ઇસરાયેલને કહ્યું કે તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ. અને લોકોએ શાઉલને કહ્યું, જેમ તને સારું લાગે તેમ કર. માટે શાઉલે ઇસરાયેલના દેવ યહોવાને કહ્યું કે સત્ય વાત જણાવ. ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા અને લોક બચી ગયા. શાઉલે કહ્યું, મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે ચિઠ્ઠી નાખો એટલે યોનાથાન પકડાવ. ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, તે શું કર્યું છે તે મને કહે. ત્યારે યોનાથાને તેને કહ્યું કે મારા હાથમાં લાકડી હતી, તેના છેડાથી મેં થોડું મધ ચાખ્યું ખરું અને જો મારે મરવું પડે. શાઉલે કહ્યું કે દેવ એવું ને એથી પણ વધારે મને કરો, કેમ કે યોનાથાન તું નક્કી મરશે. લોકોએ શાઉલને કહ્યું, શું યોનાથાન કે જેણે ઇસરાયેલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે એવું ન થાવ. દેવતા યહોવાના સમ તેના માથાનો એક વાળ પણ ભૂમિ પર પડવાનો નથી, કેમ કે આજે દેવની જ સહાયથી તેણે આ કામ કર્યું છે. એમ લોકોએ યોનાથાનને ખંડી લીધો જેથી તે મરણ પામ્યો નહીં. ત્યાર પછી શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને ચાલ્યો ગયો અને પલિસ્તીઓ પોતાને ઠેકાણે ગયા. હવે ઇસરાયેલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે એટલે મોઆબની સાથે, આમોન પુત્રની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો. એણે બહાદુરી કરીને અમાલેકોને માર્યા ને ઇસરાયેલને તેઓના લૂંટારાઓના હાથમાંથી મુક્ત કર્યા. હવે શાઉલના દીકરા યોનાથાન, ઈશ્વી ને માલકીશુઆ હતા. તેની બે દીકરીઓના નામ આ હતા, મોટીનું નામ મેરાબ ને નામ મિખાલ હતું. શાઉલની પત્નીનું નામ અહીનુઆમ હતું. તે અહીમાઆસની દીકરી હતી. તેના સેનાપતિનું નામ આબનેર હતું. તે શાઉલના કાકા નેરનો દીકરો હતો. કિશ શાઉલનો પિતા હતો અને આબનેરનો પિતા નેર એ અબીએલનો દીકરો હતો. શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારૂણ યુદ્ધ ચાલતું હતું અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ શૂરા માણસને જોતો તો તેને પોતાની પાસે રાખતો.
શમુએલનું પહેલું પુસ્તક એનો 15મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 15મો.
શમુએલે શાઉલને કહ્યું કે યહોવાએ પોતાના લોક પર એટલે ઇસરાયેલ પર રાજા થવા માટે તને અભિષેક કરવાને મને મોકલ્યો હતો, માટે હવે યહોવાના વચનની વાણી સાંભળ. સૈન્યનો યહોવા એમ કહે છે કે અમાલેકે ઇસરાયેલને મિશ્રમાંથી નીકળીને જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો તે મેં ધ્યાનમાં લીધું છે. તો હવે તું જઈને અમાલેકને માર ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરો નાશ કર. તેમના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધાવણા, બળદ તથા ઘેટા, ઊંટ તથા ગધેડા એ સર્વને મારી નાખ. શાઉલે લોકોને બોલાવીને તલાઈમમાં તેઓની ગણતરી કરી તો 2,00,000 પાયદળ ને યહૂદિયાના 10,000 માણસો થયા. અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો. પછી શાઉલે કેનીઓને કહ્યું કે અમાલેકોની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે એઓમાંથી નીકળીને જતા રહો, કેમ કે ઇસરાયેલ પુત્રો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માળું પણ વર્ત્યા હતા. તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા. પછી શાઉલે હવિલાથી તે મિસર સામેના સૂર સુધી અમાલેકીઓને માર્યા અને અમાલેકીઓના રાજા અગાગને તેના જીવતો પકડ્યો ને સર્વ લોકોનો તેને તરવારની ધારથી પૂરો નાશ કર્યો. પણ શાઉલે તથા લોકોએ અગાગને તથા ઘેટા, બળદો તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી સારી બધી વસ્તુઓને બચાવી ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં, પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો. ત્યારે સમુએલ પાસે યહોવાનું એવું વચન આવ્યું કે મેં શાઉલને રાજા ઠરાવ્યો છે, તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞા પાળી નથી. અને શમુએલને ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. સવારે શાઉલને મળવાને શમુએલે પરેરે ઉઠ્યો અને શમુએલે એવી ખબર મળી કે શાઉલ કારમેલમાં આવ્યો છે ને જુઓ તેણે પોતાને સારું એક કીર્તિસ્તંભ ઉભો કર્યો છે ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલગાલમાં ઉતરી પડ્યો છે. અને શમુએલ શાઉલ પાસે આવ્યો ત્યારે શાઉલે તેને કહ્યું, યહોવા તને આશીર્વાદ દે, મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાળી છે. શમુએલે કહ્યું, ત્યારે મારે કાને ઘેટાની જે બે બે પડે છે ને બળદોનું જે બરાડવું હું સાંભળું છું તેનો અર્થ સ્વ છે. અને શાઉલે કહ્યું, અમાલેકીઓ પાસેથી લોકો તેઓને લાવ્યા છે, કેમ કે તારા દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા માટે તેઓએ ઘેટા તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યા છે અને બાકીનાનો તો અમે પૂરો નાશ કર્યો છે. ત્યારે શમુએલે શાઉલને કહ્યું કે ઉભો રહે, આજે રાત્રે યહોવાએ મને જે કહ્યું છે તે હું તને કહું. તેને કહ્યું, કહે. શમુએલે કહ્યું, તું તારી દ્રષ્ટિમાં તુચ્છ જેવો હતો તો પણ તને ઇસરાયેલના કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહીં શું? અને યહોવાએ તને ઇસરાયેલના રાજા તરીકે અભિષિક્ત કર્યો અને યહોવાએ તને સવારીએ મોકલતા કહ્યું કે જા તે પાપિષ્ટ અમાલેકોનો પૂરેપૂરો નાશ કર ને તેઓ નાબૂદ થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર, તો યહોવાનું કહેવું તે કેમ માન્યું નહીં? પણ લૂંટ કરવા તૂટી પડ્યો ને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. શાઉલે શમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. અમાલેકીઓના રાજા અગાગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે, પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા માટે નાશ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બળદો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા. ત્યારે શમુએલે કહ્યું કે પોતાની વાણી પડાયાથી યહોવા જેટલો ખુશ થાય છે તેટલો દહન્યાર પણ તા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે, કેમ કે દંગો એ જોશ જોવાના પાપ જેવો છે ને હઠીલાય એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. તે યહોવાનું વચન નકાર્યું છે માટે તેણે તને રાજા તરીકે નકાર્યો છે. ત્યારે શાઉલે શમુએલને કહ્યું કે મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. તો હવે કૃપા કરી મારા પાપની ક્ષમા કર ને મારી સાથે પાછો ચાલ કે હું યહોવાનું ભજન કરું. શમુએલે શાઉલને કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું, કેમ કે તે યહોવાનું વચન નકાર્યું છે અને યહોવાએ તને ઇસરાયેલ પર રાજા તરીકે નકાર્યો છે. ત્યારે શમુએલે જતા રહેવાને પીઠ ફેરવી ત્યારે તેણે તેના જબ્બાની કિનારી પકડી એટલે તે ફાટી ગઈ. શમુએલે તેને કહ્યું કે યહોવાએ આજે ઇસરાયેલનું રાજ્ય તારી પાસેથી ફાળી લીધું છે ને તારો જે પડોશી તારા કરતા સારો છે તેને તે આપ્યું છે. વળી જે ઇસરાયેલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહીં કે અનુતાપ કરશે નહીં, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે. ત્યારે તેણે કહ્યું કે મેં પાપ તો કર્યું છે, તો પણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તા ઇસરાયેલની આગળ મારું માન રાખ ને તારા દેવ યહોવાનું હું ભજન કરું માટે મારી સાથે પાછો આવ. તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો અને શાઉલે યહોવાનું ભજન કર્યું. પછી શમુએલે કહ્યું, અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો. અગાગ તેની પાસે ખુશીથી આવ્યો અને અગાગે કહ્યું કે નિશ્ચય મરણની વેદનાની બીક વીતી ગઈ છે. શમુએલે કહ્યું કે જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે તેમ તારી મા પણ સ્ત્રીઓમાં પુત્રહીન થશે. પછી શમુએલ ગિલગાળમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા. ત્યાર પછી શમુએલ રામામાં ગયો અને શાઉલ પોતાને ઘેર શાઉલના ગિબામાં ગયો અને શમુએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહીં. તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો અને શાઉલને ઇસરાયેલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો. શમુએલનું પહેલું પુસ્તક એનો 16મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક એનો 16મો અધ્યાય. અને યહોવાએ શમુએલને કહ્યું કે શાઉલને ઇસરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, ઈશાએ બેથલેમી પાસે હું તેને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે. શમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું કે તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે અને તે યજ્ઞમાં યશાયને બોલાવજે. પછી તારે શું કરવું? તે હું તને બતાવીશ, અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે. યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વરીલો ધ્રુજતા ધ્રુજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, શું તું સલાહ શાંતિ સહિત આવ્યો છે? તેણે કહ્યું કે સલાહ શાંતિ સહિત હું યહોવાને અર્પણ ચડાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞ કાર્યમાં આવો. અને તેણે ઈશાય તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞ કાર્યમાં બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલિયાબને જોઈને તેણે કહ્યું કે નક્કી યહોવાનો અભિષિક્ત તેની સન્મુખ છે. પણ યહોવાએ શમુએલને કહ્યું કે તેના મોં તરફ તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદય તરફ જુએ છે. પછી ઈશાઈએ અબિનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો, અને તેણે કહ્યું યહોવાએ એને પણ પસંદ કર્યો નથી. પછી ઈશાઈએ શામાને ત્યાં આગળ થઈને ચલાવ્યો અને તેણે કહ્યું કે યહોવાએ એને પણ પસંદ કર્યો નથી. એ પ્રમાણે યશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલની આગળ થઈને ચલાવ્યા, અને શમુએલે ઈશાઈને કહ્યું તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી શમુએલે ઈશાઈને કહ્યું તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી શમુએલે ઈશાઈને પૂછ્યું કે શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું કે નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ તે ઘેટા ચારે છે. અને શમુએલે ઈશાઈને કહ્યું માણસ મોકલીને તેને બોલાવી મંગાવ, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. તેણે માણસ મોકલીને તેને બોલાવી મંગાવ્યો. હવે તે છોકરો લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખામાં ફૂટડો હતો. યહોવાએ કહ્યું કે ઉઠીને તેનો અભિષેક કર, કેમ કે એ જ તે છે. ત્યારે શમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો, અને તે દિવસે યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ ઉઠીને રામામાં ગયો. હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. શાઉલના દાસોએ તેને કહ્યું, હવે જો દેવ તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે, અને દેવ તરફથી દુષ્ટ આત્મા તારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતાના હાથથી વગાડશે એટલે તું સારો થશે. શાઉલે પોતાના દાસોને કહ્યું કે એક સારો બજવૈયો શોધી કાઢીને તેને મારી પાસે લાવો. ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, ઈશાએ બેથલેમનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધો તથા લડવાયો છે, તેમજ બોલવામાં ચાલવામાં શાણો તથા ફૂટડો છે, ને યહોવા તેની સાથે છે. તેથી શાઉલે ઈશાએ પાસે ખેપિયા મોકલીને તેને કહાવ્યું, તારો દીકરો દાઉદ જે ઘેટા ચારે છે તેને મારી પાસે મોકલ. ત્યારે ઈશાઈએ રોટલી, દ્રાક્ષરસની એક કુંડી તથા બકરાનું એક બચ્ચું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને સારું મોકલ્યા. દાઉદ શાઉલ પાસે આવ્યો ને તેની સન્મુખ ઉભો રહ્યો. તેને જોતા જ તેના પર તેને ઘણી પ્રીતિ ઉપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો. અને શાઉલે ઈશાઈ પાસે માણસ મોકલીને કહ્યું કે કૃપા કરીને દાઉદને મારો હજુરિયો થવા દે, કેમ કે તેના પર મારી કૃપાદ્રષ્ટિ થઈ છે. અને દેવ તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી શાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
શમુએલનું પહેલું પુસ્તક એનો 17મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 17મો. પછી પલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહૂદિયાના સોખોમાં એકઠા થયા ને સોખો તથા અઝેકાની વચ્ચે એફેસ દામ્મીમાં છાવણી નાખી. શાઉલ તથા ઇસરાયેલના માણસો પણ એકઠા થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. પલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઉભા રહ્યા ને ઇસરાયેલ બીજી બાજુએ પર્વત પર ઉભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાથ નામે ગાથનો એ યોદ્ધો પલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેંત હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેર જેટલું હતું. તેના પગે પિત્તળના ખોભડા હતા ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું અને તેની ઢાળ ઉંચકના તેની આગળ ચાલતો હતો. તેણે ઉભા રહીને ઇસરાયેલના સૈન્યને હાંક મારી
ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું ફલિસ્તી નથી ને તમે શાઉલના નોકર નથી? તમે તમારામાંથી એકજણને ચૂંટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે. જો તે મારી સાથે લડીને મને મારી નાખી શકે તો અમે તમારા તાબેદાર થઈશું, પણ જો હું તેને જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું. વૈતે ફલિસ્તીએ કહ્યું કે હું આજે ઇસરાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને શાઉલે તથા સર્વ ઇસરાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા ને ઘણા બી ગયા. હવે દાઉદ તો યહુદિયા બેથલેમનો પેલો એફરાથી, જેનું નામ ઈશાય હતું, તેનો દીકરો હતો અને તેને 8 દીકરા હતા. તેમાં શાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો ગણાતો હતો. ઈશાયના 3 મોટા દીકરા શાઉલની સરદાર નીચે લડાઈમાં ગયા હતા. એ 3 દીકરાઓમાંના જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું નામ અબિનાદાબ અને ત્રીજાનું નામ શામા હતું. દાઉદ સૌથી નાનો હતો. 3 મોટા દીકરા શાઉલની સરદારી નીચે હતા. હવે દાઉદ પોતાના પિતાના ઘેટા ચરાવવાને શાઉલ પાસેથી બેથલેમ આવજા કરતો હતો. પેલો ફલિસ્તી 40 દિવસ સુધી સવારે તથા સાંજે પાસે આવીને સામે ઉભો રહેતો. ઈશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું કે તારા ભાઈઓને સારું, આ 1 એફા પોંક ને આ 10 રોટલી લે ને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી લઈ જા. વળી આ 10 પનીર તેઓના શસ્ત્રાધિપતિની પાસે લઈ જઈને તેને આપજે ને તારા ભાઈઓ કેમ છે તે જોજે ને તેમની પાસેથી કંઈ નિશાની લાવજે. હવે શાઉલ તથા તેઓ તથા ઇસરાયેલના સર્વ માણસો એલાહના નીચામાં ફલિસ્તીની સાથે લડતા હતા. અને દાઉદ સવારે વહેલો ઉઠ્યો ને એક રખેવાળને પોતાના ઘેટા સ્વાધીન કરીને ઈશાઈએ તેને કરેલી આજ્ઞા પ્રમાણે સઘળું લઈને ગયો અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્ય યુદ્ધનો લલકાર કર્યો. તે સમયે તે ગાડાની વાટ આગળ આવી પહોંચ્યો અને ઇસરાયેલે તથા પોલીસીઓએ પોતપોતાના સૈન્યનો વ્યૂહ સામસામે રચ્યો હતો. અને દાઉદ સરસામાન સાચવનારના હાથમાં પોતાનો સામાન સોંપીને સૈન્ય તરફ દોડ્યો ને ત્યાં જઈને તેણે પોતાના ભાઈઓને સલામ કરી. તેઓની સાથે વાત કરતો હતો એટલામાં જુઓ, ગોલિયાથ નામે ગાથનો ફલિસ્તી યોદ્ધો ફલિસ્તીઓના સૈન્યમાંથી નીકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો અને દાઉદે તે સાંભળ્યા અને ઇસરાયેલના સર્વ માણસો તે માણસને જોઈને તેની આગળથી નાસી ગયા ને ઘણા બી ગયા. અને ઇસરાયેલના માણસોએ કહ્યું કે આ જે માણસ આગળ આવ્યો છે તેને તમે જોયો કે નક્કી ઇસરાયેલનો તિરસ્કાર કરવાને તે આગળ આવ્યો છે, અને એમ થશે કે જે માણસ તેને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે ને પોતાની દીકરી તેને પરણાવશે ને તેના પિતાના ઘરને ઇસરાયેલમાં સ્વતંત્ર કરશે. અને દાઉદે પાસે ઉભેલા માણસોને પૂછ્યું કે જે માણસ આ ફલિસ્તીને મારી નાખે ને ઇસરાયેલનું સ્નેહણું દૂર કરે તેને શું મળશે, કેમ કે આ બેસુન્નત ફલિસ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? અને લોકોએ તેને આ પ્રમાણે ઉત્તર આપ્યો કે જે માણસ એને મારી નાખશે તેના હકમાં ફલાણું ફલાણું કરવામાં આવશે. અને તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતા સાંભળ્યો ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો ને તેણે કહ્યું કે તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડાએ ઘેટાને તે નાનમાં કોની પાસે મૂક્યા છે? તારો ગર્વ અને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. દાઉદે કહ્યું કે મેં હમણાં શું કર્યું છે? શું કંઈ કારણ નથી? એમ કહીને તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો ને તે જ પ્રમાણે પૂછ્યું અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો. જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા. તેથી તેણે તેને બોલાવ્યો. ત્યારે દાઉદે શાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાવ, તારો સેવક જે ને એ ફલિસ્તીની સાથે લડશે. શાઉલે દાઉદને કહ્યું, તે ફલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવાયો છે. અને દાઉદે શાઉલને કહ્યું કે તારો સેવક પોતાના પિતાના ઘેટા સાચવતો હતો અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું અને તેણે મારા પર હુમલો કર્યો ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા અને આ બે સુન્નત પોલિસીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદે કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો તે આ ફલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. પછી શાઉલે દાઉદને કહ્યું, જા, યહોવા તારી સાથે હોજો. અને શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું, ને તેણે તેના માથા પર પિત્તળનું ટોપ મૂક્યો, ને તેણે તેને બખ્તર પહેરાવ્યું. અને દાઉદે પોતાની તરવાર પોતાના કવચ પર બાંધી ને તેણે ચાલી જોયું, કેમ કે તેણે તેનો અનુભવ કરી જોયો ન હતો. દાઉદે શાઉલને કહ્યું કે આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એમનો અનુભવ કર્યો નથી. અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યા, અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી અને પોતાને માટે નાળામાંથી 5 સુંવાળા પથરા વીણી લીધા, ને તેની પાસે એક થેલી એટલે ભરવાડની થેલી હતી તેમાં તે મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી. પછી પલિસ્તી તરફ તે ચાલ્યો, અને તે પલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો, અને ઢાલ ઊંચકનાર માણસ તેની આગળ ચાલતો હતો. તે પલિસ્તીએ આમ તેમ જોતા દાઉદને જોયો ત્યારે તેણે તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તે છેક જુવાન હતો ને લાલચોળ તથા સુંદર ચહેરાનો હતો. અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, શું હું કૂતરો છું કે તું લાકડીઓ લઈને મારી પાસે આવે છે? અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શ્રાપ દીધો. અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, તું મારી પાસે આવ એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને તથા વંચર પશુઓને આપું. ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, તું તરવાર ભાલો ને બરછી લઈને મારી પાસે આવે છે, પણ હું સૈન્યોના દેવ યહોવા ઇસ્રાયેલના સૈન્યોના દેવ જેનો તે તિરસ્કાર કર્યો છે તેને નામે તારી પાસે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે અને હું તને મારીશ ને તારું માથું તારા ધડથી જુદું કરીશ. અને આજે પલિસ્તીના સૈન્યના મોદા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાણી પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇસ્રાયેલમાં દેવ છે. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર ને બરછીથી યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. અને તે પરિસ્થિતિ ઉઠીને દાઉદની સામે લડવાને પાસે આવવા લાગ્યો. ત્યારે એમ થયું કે દાઉદે ઉતાવળ કરી ને તે પરિસ્થિતિને મળવાને સૈનીની તરફ તે દોડ્યો. દાઉદે પોતાનો હાથ પોતાની થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર કાઢ્યો ને ગોફણમાં વીંજીને તે પલિસ્તીને કપાળમાં માર્યો, ને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો એટલે તે ઊંધે મોડે જમીન પર પડ્યો. એમ દાઉદે ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત મેળવી ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો. પણ દાઉદના હાથમાં તરવાર ન હતી. પછી દાઉદ દોડીને તે પલિસ્તી પર ઉભો રહ્યો ને તેની તરવાર લઈને તેના મ્યાનમાંથી કાઢીને તેને મારી નાખ્યો, અને તેનાથી તેનું ડોકું કાપી નાખ્યું. પોતાનો યોદ્ધો માર્યો ગયો છે એ જોઈને પલિસ્તીઓ નાઠા, અને ઇસ્રાયેલ તથા યહૂદિયાના માણસો ઉઠીને હોંકારો કરીને ગાત સુધી તથા એક્રોનની ભાગોળ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા, અને શારાઇમના માર્ગમાં ગાત તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા. અને ઇસ્રાયેલ પુત્ર પલિસ્તીઓની પાછળ લાગવાથી પાછા ફર્યા, ને તેઓએ તેની છાવણી લૂંટી. અને દાઉદે પહેલા પલિસ્તીનું માથું લઈને તે યરૂસાલેમમાં આણ્યું, પણ તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું. જ્યારે શાઉલે દાઉદને એ પલિસ્તીઓ સામે લડવા જતા જોયો ત્યારે તેણે સેનાપતિ આબનેરને પૂછ્યું કે આબનેર, આ જુવાન કોનો દીકરો છે? આબનેરે કહ્યું કે હે રાજા, તારા જીવના સમ હું જાણતો નથી. અને રાજાએ કહ્યું કે તે જુવાન કોનો દીકરો છે તેની તું તપાસ કર. અને તે પલિસ્તીની કતલ કર્યા પછી દાઉદ પાછો આવ્યો ત્યારે આબનેરે તેને શાઉલ પાસે લાવ્યો. એ વખતે તે પલિસ્તીનું માથું તેના હાથમાં હતું. અને શાઉલે તેને પૂછ્યું કે જુવાન, તું કોનો દીકરો છે? દાઉદે જવાબ આપ્યો, હું તારા સેવક ઈશાય બેથલેમીનો દીકરો છું. શમુએલનું પહેલું પુસ્તક એનો 18મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 18. અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. તે દિવસે શાઉલે તેને પોતાની પાસે રાખ્યો, ને ત્યાર પછી તેને તેના પિતાને ઘેર જવા દીધો નહીં. પછી યોનાથાને તથા દાઉદે કોલ કરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. અને જે જભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી કાઢી નાખીને દાઉદને આપ્યો, તેમજ તરવાર, ધનુષ્ય તથા કમરબંદ સહિત પોતાનું કવચ પણ તેને આપ્યું. જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો ને ડાપણથી વળતો. શાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નિમ્યો, અને એ સર્વ લોકોની દ્રષ્ટિમાં તેમાં શાઉલના દરબારીની દ્રષ્ટિમાં પણ સારું લાગ્યું. અને દાઉદ પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઇસ્રાયેલના સર્વ નગરોમાં તે સ્ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી સાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી, શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. તેથી શાઉલને ઘણો ક્રોધ ચડ્યો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું અને તેણે કહ્યું કે દાઉદને તેઓએ 10 સહસ્ત્રનું માન આપ્યું છે ને મને તો તેઓએ માત્ર 1000નું માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે. તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો અને બીજા દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો અને દાઉદે પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિંત્રા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો અને શાઉલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું કે હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ અને દાઉદ તેની આગળથી 2 વખત બચી ગયો. શાઉલ દાઉદથી ભીતો હતો કેમ કે યહોવા તેની સાથે હતો, પણ શાઉલ પાસેથી જતો રહેલો હતો માટે શાઉલે તેને પોતાની હજુરમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરમાં સહસ્ત્રાધિપતિ બનાવ્યો અને તે લોકોને બહાર લઈ જતો ને પાછા લાવતો. દાઉદ પોતાના સર્વમાર્ગમાં ડાપણથી વળતો અને યહોવા તેની સાથે હતો. તે પણ ડાપણથી વળતે છે એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી, પણ સર્વ ઇસ્રાયલ તથા યહૂદિયા દાઉદ પર પ્રીતિ રાખતા હતા કેમ કે તે તેઓને બહાર લઈ જતો ને પાછા લાવતો હતો. અને શાઉલે દાઉદને કહ્યું કે જો મારી મોટી દીકરી મેરાબ છે તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા ને યહોવાની લડાઈઓ લડ, કેમ કે શાઉલે કહ્યું કે મારો હાથ એના પર ન પડે પણ પલિસ્તીઓનો હાથ તેના પર ભલે પડે. અને દાઉદે શાઉલને કહ્યું કે હું કોણ, તમારા સગાવાલા તથા ઇસરાયેલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાય થાઉ? પણ જ્યારે શાઉલની દીકરી મેરાબ દાઉદને આપવાનો સમય આવ્યો ત્યારે એમ થયું કે તેને આદ્રિયેલ મહાલાથીની સાથે પરણાવવામાં આવી અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રીતિ લાગી. તેઓએ શાઉલને એ વાત કહી ને તે તેને પસંદ પડી અને શાઉલે મનમાં કહ્યું કે હું તે તેને આપીશ કે તે તેને ફાંદારૂપ થાય ને પરિસ્થિતિનો હાથ તેની વિરુદ્ધ થાય. તેથી શાઉલે દાઉદને કહ્યું, આજે તું બીજી વાર મારો જમાય થશે. અને શાઉલે પોતાના ચાકરને આજ્ઞા આપી કે દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે જો રાજા તારા પર બહુ પ્રસન્ન છે ને તે ને તેના સર્વ ચાકરો પણ ચાહે છે, માટે હવે રાજાનો જમાય થા. અને શાઉલના ચાકરોએ શબ્દ દાઉદના કાનમાં કહ્યા ત્યારે દાઉદે કહ્યું કે હું કંગાળ અને વિષાદ વગરનો માણસ છું, છતાં હું રાજાનો જમાય થાઉ એ વાત શું તમને નજીવી લાગે છે? અને ચાકરોએ શાઉલને કહ્યું કે દાઉદ આમ આમ બોલ્યો. પછી શાઉલે કહ્યું કે તમારે દાઉદને એમ કહેવું કે રાજાને કંઈ પણ પલ્લું જોઈતું નથી, માત્ર રાજાના શત્રુઓ પર વેરવા માટે પલિસ્તીઓના 100 અગ્રચર્મ જોઈએ છે. હવે શાઉલનો ઈરાદો એવો હતો કે પલિસ્તીઓને હાથે દાઉદ માર્યો જાય. અને તેના ચાકરોએ દાઉદને એ વાતો કહી ત્યારે દાઉદને રાજાનો જમાય થવાનું પસંદ પડ્યું અને તે દિવસો પૂરા થયા નહોતા. એટલામાં દાઉદ ઉઠ્યો ને પોતાના માણસોને સાથે લઈને તેના 200 પલિસ્તીઓને મારી નાખ્યા અને દાઉદ તેમના અગ્રચરમાં લાવ્યો ને તે રાજાનો જમાય થાય માટે રાજાને તેઓએ પૂરેપૂરા ગણી આપ્યા. પછી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની સાથે પરણાવી અને શાઉલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે અને શાઉલની દીકરી મિખાલ ને તેની સાથે પ્રીતિ થઈ હતી. અને હજુ એ શાઉલ દાઉદથી અગાઉ કરતા પણ વધારે બીવા લાગ્યો અને શાઉલ દાઉદનો જાથું વેરી રહ્યો. ત્યાર પછી પલિસ્તીઓના સરદારો સવારે નીકળવા લાગ્યા. તેઓ જેટલી વખત સવારે નીકળ્યા તેટલી વખત એમ થયું કે શાઉલના સર્વ ચાકરો કરતા દાઉદ ચતુરાઈથી વર્ત્યો, તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.
શમુએલનું પહેલું પુસ્તક એનો 19મો અધ્યાય. અને શાઉલે પોતાના દીકરા યોનાથનને તથા પોતાના સર્વ ચાકરને કહ્યું કે તમારે દાઉદને મારી નાખો. પણ શાઉલનો દીકરો યોનાથન તેના પર ફિદા હતો અને યોનાથને દાઉદને ખબર આપી કે મારો પિતા શાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે, માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઉભો રહીશ ને મારા પિતા સાથે તારા વિશે હું વાતચીત કરીશ અને જો હું કંઈ જોઈશ તો હું તને ખબર આપીશ. અને યોનાથને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું કે રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો, કેમ કે તેણે તારી વિરુદ્ધ પાપ કર્યું નથી ને
તારા માટે તેના કામ બહુ સારા થતા આવ્યા છે, કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો ને યહોવાએ સર્વ ઇસ્રાયલને માટે મોટી ફતેહ મેળવી તે જોયું ને તને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ માણસનું લોહી વેવડાવીને શા માટે તારે અપરાધ કરવો? અને સાવલે યોનાથનનું કહેવું સાંભળ્યું ત્યારે સાવલે જીવતા યહોવાના સ્વાગત ખાઈને કહ્યું કે તે માર્યો જશે નહીં. પછી યોનાથાને દાઉદને બોલાવ્યો ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને સાઉલની પાસે લાવ્યો ને તે આગળની માફક તેની હજુરમાં રહ્યો અને ફરીથી વિગ્રહ થયો અને દાઉદ સામો થઈને પલિસ્તીઓ સાથે લડ્યો ને તેમને મારીને મોટો સંહાર કર્યો અને તેઓ તેની આગળથી નાઠા. અને સાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો અને સાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ સાઉલની હજુરમાંથી તે સટકી ગયો ને તેનો મારેલો ભાલો ભીંતમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાત્રે બચી ગયો અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા માટે સાઉલે તેને ઘેર માણસ મોકલ્યા અને દાઉદની સ્ત્રી મિખાલે તેને ખબર આપી કે જો તું આજ રાતે તારો જીવ નહીં બચાવે તો કાલે તું માર્યો જશે. તેથી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો અને તે નાસી જઈને બચી ગયો. પછી મિખાલે તરાફીમ લઈને પલંગ પર સુવાડ્યા ને તેને ઓછી કે બકરાના વાળનો એક તકિયો મૂક્યો ને તે પર કપડાં ઓઢાડ્યા અને સાઉલે દાઉદને પકડવા માણસ મોકલ્યા ત્યારે તેણે કહ્યું કે તે માદો છે. અને સાઉલે દાઉદને જોવા માટે એમ કહીને માણસ મોકલ્યા કે તેને પલંગમાંથી સૂતેલો મારી પાસે ઊંચકી લાવો કે હું તેને મારી નાખું. તે માણસો અંદર આવ્યા ત્યારે જુઓ પલંગ પર તો તરાફીમ હતું ને તેને ઓછી કે બકરાના વાળનો તકિયો હતો. અને સાઉલે મિખાલને કહ્યું કે મને આ પ્રમાણે છેતરીને તે કેમ મારા શત્રુને જેવા દીધો કે જેથી તે બચી ગયો છે? મિખાલે સાઉલને ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે મને જવા દે, મારી પાસે તારું ખૂન શા માટે કરાવે છે? હવે દાઉદ નાસી છૂટ્યો અને રામામાં સમુએલ પાસે આવીને સાઉલ તેને જે કંઈ વિતાડ્યું હતું તે બધું તેને કહ્યું. પછી તે તથા સમુએલ જેને નાયોથમાં રહ્યા. સાઉલને સમાચાર મળ્યા કે જુઓ દાઉદ રામાના નાયોથમાં છે. તેથી સાઉલે દાઉદને પકડવા માણસ મોકલ્યા અને તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી અને સમુએલને તેઓના ઉપરી તરીકે ઉભો રહેલો જોયો. ત્યારે સાઉલના માણસો પર દેવનો આત્મા આવ્યો ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. એ સમાચાર સાઉલને મળ્યા ત્યારે તેણે બીજા માણસોને મોકલ્યા ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. સાઉલે ત્રીજી વાર માણસો મોકલ્યા ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. પછી તે પણ રામામાં ગયો ને શેખુમાના મોટા કુવા પાસે આવ્યો અને તેણે પૂછ્યું કે સમુએલ ને દાઉદ ક્યાં છે? કોઈએ કહ્યું કે જો તેઓ રામાના નાયોથમાં છે. પછી તે રામાના નાયોથમાં જવા નીકળ્યો અને દેવનો આત્મા તેના પર પણ આવ્યો. રસ્તે ચાલતા ચાલતા રામાના નાયોથમાં તે પહોંચ્યો. ત્યાં સુધી તેણે પ્રબોધ કર્યા કર્યો અને તેણે પણ પોતાના વસ્ત્ર ઉતારી નાખ્યા ને તે પણ સમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો. એ આખો દિવસ તથા આખી રાત તે નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પરથી લોકોમાં કહેવત ચાલે છે કે શું સાઉલ પણ પ્રબોધકોમાં છે? સમુએલનું પહેલું પુસ્તક એનો 20મો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 20મો. દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું કે મેં શું કહ્યું છે? મારો સ્વ અન્યાય છે અને તારા પિતા આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા શોધે છે? તેણે તેને કહ્યું કે એવું ન થાવ, તું માર્યો નહીં જાય. જો મારા પિતા એવું કંઈ પણ મોટું કે નાનું કામ કરતો નથી કે જે તે મને ન જણાવે, અને આ વાત મારા પિતા મારાથી કેમ છુપાવે? એમ તો ન બને. દાઉદે વળી સ્વાગત ખાઈને કહ્યું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારો પિતા સારી રીતે જાણે છે, માટે તે કહે છે યોનાથાન એ ન જાણે, રખેને તે દુઃખી થાય. પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સ્વાગત ખાઉં છું કે ખરેખર મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે. ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે જે કંઈ તારા જીવની ઈચ્છા હોય તે હું તારા માટે કરીશ. અને દાઉદે યોનાથાનને કહ્યું કે જો કાલે અમાસ છે ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી, પણ મને હમણાં જવા દે કે ત્રીજા દિવસની સાંજ સુધી હું સીમમાં સંતાઈ રહું. જો મારી ગેરહાજરી તારા પિતાની નજરમાં આવે તો તું કહેજે કે દાઉદે પોતાના નગર બેથલેમ તાકીદથી જવા માટે હઠેઠથી મારી પાસે રજા માગી, કેમ કે ત્યાં તેના આખા કુટુંબને સારું વાર્ષિક યજ્ઞ છે. જો તે કહે કે ઠીક છે તો તારા દાસને શાંતિ થશે, પણ જો તે ગુસ્સે થાય તો જાણજે કે તેણે ભૂંડું કરવાનો નિશ્ચય કર્યો છે. માટે તારા સેવક પર કૃપા કર, કેમ કે તે તારા સેવકને તારી સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટતા હોય તો તું પોતે મને મારી નાખ, કેમ કે તારા પિતા પાસે તું મને શા માટે લઈ જાય? યોનાથને કહું એ તારાથી દૂર થાવ, કેમ કે મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે. એ મારા જાણવામાં આવે તો શું તે હું તને ન કહું? ત્યારે દાઉદે યોનાથને કહ્યું કે જો કદાચ તારો પિતા તને કઠોરતાથી ઉત્તર આપે તો મને તે કોણ કહેશે? અને યોનાથને દાઉદને કહ્યું કે ચાલ આપણે બહાર સીમમાં જઈએ. પછી તે બંને બહાર સીમમાં ગયા. યોનાથને ઇસરાયેલના દેવ યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું કે કાલે સુમારે આ વખતે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસીને જોઈને જો તારા હકમાં ઠીક જણાય તો શું હું તારી પાસે માણસ મોકલાવીને તને તેની ખબર નહીં આપું? જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય તો હું તને તેની ખબર ન આપું ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું? તો યહોવા આ યોનાથને એવું ને એથી પણ વધારે વિતાડો, અને જેમ યહોવા તારા પિતાની સાથે હતો તેમ તે તારી સાથે હો. ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાની કૃપા રાખીને તું મારો મોત ન આણીશ. એટલું જ નહીં, પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહીં. બલકે યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહીં. એ પ્રમાણે યોનાથને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો ને કહ્યું કે દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે. અને દાઉદ પરના પોતાના પ્યારની માટે યોનાથને તેને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. પછી યોનાથને તેને કહ્યું કે કાલે અમાસ છે અને તારી ગેરહાજરી જણાય આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે. અને ત્રણ દિવસ રહ્યા પછી જલ્દી નીચે ઉતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પથ્થર પાસે તું સંતાઈ રહેજે, અને નિશાન તાકતો હોવ એવું દોડ કરીને હું તે તરફ ત્રણ બાણ મારીશ. અને જો હું છોકરાને એમ કહીને મોકલીશ કે જા બાણ શોધી કાઢ, જો હું છોકરાને કહું કે જો બાણો તારી આ તરફ છે તો તે લઈને આવજે, કેમ કે જીવતા યહોવાના સમ કે ત્યારે તો તું સહી સલામત છે ને કંઈ વિઘ્ન નથી. પણ હું તે છોકરાને કહું કે જો બાણો તારી પેલી તરફ છે તો તું તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે યહોવાએ તને વિદાય કર્યો છે અને જે બાબત વિશે તેને મેં વાત કરી છે તેમાં જો યહોવા સદાકાળ તારી ને મારી વચમાં છે. એ પ્રમાણે દાઉદ સીમમાં સંતાઈ રહ્યો અને માસ આવી ત્યારે રાજા જમવા બેઠો. અને આગળના રિવાજ પ્રમાણે રાજા પોતાના આસન પર એટલે ભીંત પાસેના આસન પર બેઠો. યોનાથાન ઉભો રહ્યો હતો ને આબનેર શાઉલની બાજુએ બેઠો હતો, પણ દાઉદની બેઠક ખાલી હતી. પરંતુ શાઉલ તે દિવસે તો કંઈ પણ બોલ્યો નહીં, કેમ કે તેણે ધાર્યું કે તેને કંઈ થયું હશે, તે અશુદ્ધ થયો હશે. બેશક તે અશુદ્ધ થયેલો છે. અને અમાસ પછીના દિવસે એટલે બીજા દિવસે પણ એમ બન્યું કે દાઉદની બેઠક ખાલી હતી. તેથી શાઉલે પોતાના દીકરા યોનાથને પૂછ્યું, ઈશાયનો દીકરો કેમ જમવા આવતો નથી? કાલે નહીં તેમ આજે પણ નહીં? યોનાથને શાઉલને ઉત્તર આપ્યો કે દાઉદે બેથલેમ જવા માટે આગ્રહથી મારી પાસે રજા માગી. તેણે મને કહ્યું કે કૃપા કરી મને જવા દે, કેમ કે અમારા કુટુંબને નગરમાં યજ્ઞ કરવાનો છે અને મારા ભાઈએ ત્યાં જવાનો મને હુકમ કર્યો છે. હવે જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મને જઈને મારા ભાઈઓને મળવા દે. તેથી તે રાજાના ખાણા પર આવ્યો નથી. ત્યારે યોનાથાન પર શાઉલનો ક્રોધ તપ્યો ને તેણે તેને કહ્યું કે અરે આડી તથા ફિતુરી સ્ત્રીના છોકરા, તને પોતાને શરમાવવા માટે તથા તારી માની ફજેતી કરવા માટે ત્યાં ઈશાયના દીકરાને પસંદ કર્યો છે એ શું હું નથી જાણતો? કેમ કે જ્યાં સુધી ઈશાયનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસ મોકલીને તેને મારી પાસે તેડાઈ મંગાવ, કેમ કે તેને મરવાનું તો છે જ. અને યોનાથને પોતાના પિતા શાઉલને ઉત્તર આપીને કહ્યું કે તેને શા માટે મારી નાખવો જોઈએ, તેણે શું કર્યું છે? તેથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથને જાણ્યું કે મારા પિતાએ દાઉદને માર નાખવાનો નિશ્ચય કર્યો. તેથી બહુ ક્રોધાયમાન થઈને યોનાથાન ખાણા પરથી ઉઠી ગયો ને માસને બીજે દિવસે તેણે કંઈ પણ ખાધું નહીં, કેમ કે દાઉદને લીધે તે દુઃખી થયો, કેમ કે તેના પિતાએ તેનું અપમાન કર્યું હતું. સવારમાં એમ થયું કે યોનાથાન એક નાના છોકરાને સાથે લઈને દાઉદની સાથે ઠરાવેલે વખતે ખેતરમાં ગયો અને તેણે પોતાની સાથેના છોકરાને કહ્યું કે દોડ, હું જે બાણ મારું તે શોધીકાળ. છોકરો દોડતો હતો તે દરમિયાન તેણે એક બીજું બાણ તેનાથી જરા આગળ માર્યું. યોનાથાને પહેલું બાણ માર્યું હતું તે ઠેકાણા તે છોકરો પહોંચ્યો ત્યારે યોનાથાને છોકરાને પાછળથી હાંક મારીને કહ્યું કે બાણ હજી તારાથી આગળ નથી શું. અને યોનાથાને છોકરાને આગળથી હાંક મારી કે ઝડપ કર, જલ્દી આવ, વિલંબ ન કર. અને યોનાથાનો છોકરો બાણ એકઠા કરીને પોતાના માલિકની પાસે પાછો આવ્યો. પણ તે છોકરો કંઈ જાણતો ન હતો. કેવળ યોનાથાન અને દાઉદ તે બાબત જાણતા હતા. અને યોનાથાને પોતાના શસ્ત્ર છોકરાને આપીને તેને કહ્યું કે તે નગરમાં લઈ જા. અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુથી ઉઠીને આવ્યો અને યોનાથાને ત્રણ વાર શાસ્તાન દંડવન પ્રણામ કર્યા. અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું તથા એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદનું રડવું વધારે થયું ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે શાંતિએ જા, આપણ બંને યહોવાને નામે સમ ખાધા છે કે મારી તે તારી વચ્ચે ને મારા સંતાનની તે તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું. પછી તે ઉઠીને વિદાય થયો અને યોનાથાન નગરમાં ગયો. શમુએલનું પહેલું પુસ્તક એનો 21મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 21મો. પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રુજતા ધ્રુજતા દાઉદને મળવા આવીને તેને પૂછ્યું કે તું એકલો કેમ છે અને તારી સાથે કોઈ માણસ કેમ નથી. ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે રાજાએ મને એક કામ ફરમાવીને મને કહ્યું છે કે જે કામ માટે હું તને મોકલું છું ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે અને ફલાણી ફલાણી જગા પર મેં જુવાનોને નીમ્યા છે, તો હવે તારા હવાલામાં શું છે? 5 રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને મારા હાથમાં આપ. અને યાજકે દાઉદને ઉત્તર આપ્યો કે મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી, પવિત્ર રોટલી છે, પણ જો તે જુવાનો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો જ તે અપાય. દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું કે આશરે 3 દિવસથી તો સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાય છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી તો પણ જુવાનોના પાત્રો પવિત્ર હતા, તો આજે તેમના પાત્રો કેટલા વિશેષ પવિત્ર હશે. તેથી યાજકે તેને પવિત્ર રોટલી આપી, કેમ કે યહોવાની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી તેનો હતી. હવે યહોવાની આગળ રોકાયેલો સાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું. તે સાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો. અને દાઉદે અહીમેલેખને કહ્યું, શું અહીં તારી પાસે ભાલો કે તરવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તરવાર કે મારા શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી. યાજકે કહ્યું કે જો પલિસ્તી ગોલિયાથ જેને તે એહલાની ખીણમાં મારી નાખ્યો હતો તેની તરવાર અહીં કપડે વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે, જો તારી ઈચ્છા હોય તો તે લે, કેમ કે તે સિવાય બીજી એકે અહીં નથી. ત્યારે દાઉદે કહ્યું કે એના જેવી એકે નથી, એ મને આપ. દાઉદ ઉઠીને તે દિવસે સાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો. આખીશને તેના ચાકરોએ કહ્યું કે આ શું તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાસ્તા નાસ્તા તેના વિશે સામસામા એમ ગાયું નથી કે સાઉલે 10 સહસ્ત્રોને માર્યા છે અને દાઉદે તો 10 સહસ્ત્રોને માર્યા છે? દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો બીધો. તેથી તેણે તેઓની આગળ પોતાની વણસણૂક બદલી નાખી ને તેઓના હાથમાં હતો ત્યારે ગાડો હોવાનો ઢોંગ કર્યો ને દરવાજાના કમાળ પર લીટા પાડ્યા ને પોતાનું થૂંક પોતાની દાઢી પર પડવા દીધું. ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું કે જુઓ, તમે જુઓ છો કે એ માણસ તો ગાંડો છે, તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો? શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજુમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય? સમુએલનું પહેલું પુસ્તક એનો 22મો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 22મો. તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલામની ગુફામાં નાસી ગયો. તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના પિતાનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયા. વળી જે સંકટમાં હતા ને જે દેવાદાર હતા તથા જે અસંતોષી હતા તે સર્વ તેની પાસે એકઠા થયા અને તે તેઓનો સરદાર બન્યો અને ત્યાં તેની સાથે આશરે 400 માણસો હતા. ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પેમાં ગયો અને તેણે મોઆબના રાજાને કહ્યું કે દેવ મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માને અહીં આવીને તારી સાથે રહેવા દે. અને તે તેઓને મોઆબના રાજાની હજુરમાં લઈ ગયો અને દાઉદ ગઢમાં રહ્યો. તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા. અને ગાઢ પ્રબોધકે દાઉદને કહ્યું કે ગઢમાં ન રહેતો, અહીંથી નીકળીને યહુદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો. અને શાઉલે સાંભળ્યું કે દાઉદ તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે. આવેડાએ શાઉલ તો ગિબિયામાં રામામાના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઉભા હતા. ત્યારે શાઉલે પોતાની આસપાસ ઉભેલા પોતાના ચાકરોને કહ્યું કે હે બિન્યામિનિયો, સાંભળો, શું ઈશાયનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાળીઓ આપશે? શું તે તમ સર્વને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે જેથી તમે સર્વે મારી વિરુદ્ધ પ્રપંચ કર્યો છે અને મારો દીકરો ઈશાયના દીકરા સાથે કોલ કરાર કરે છે? તો આ પણ મને તેની ખબર આપનાર કોઈ નથી, ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી. અથવા મારી વિરુદ્ધ મારા દીકરાએ મારા ચાકરને આજની જેમ સંતાઈ રહેવાનો ઉશ્કેર્યો છે તેની મને ખબર આપનાર તમારામાં કોઈ નથી. ત્યારે દોએક અદોમી જે શાઉલના ચાકરો પાસે ઉભો હતો તેણે ઉત્તર આપ્યો કે મેં ઈશાયના દીકરાને અહીટુબના દીકરા અહીમેલેક પાસે નોબમાં આવતો જોયો હતો. તેણે તેને સારું યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલિયાત ફિલિસ્તીની તરવાર આપી. ત્યારે અહીટુબના દીકરા અહીમેલેક યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાજકો જે નોબમાં હતા તેઓને રાજાએ બોલાવ્યા અને તે સર્વ રાજા પાસે આવ્યા. શાઉલે કહ્યું, અહીટુબના દીકરા, હવે સાંભળ. એણે ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી, હું હાજર છું. શાઉલે તેને કહ્યું કે ઈશાયનો દીકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની જેમ સંતાઈ રહે તે માટે તેણે તેને રોટલી તથા તરવાર આપીને તથા તેને માટે દેવની સલાહ પૂછીને તમે એટલે તે તથા તેણે મારી વિરુદ્ધ કેમ ફિતૂર કર્યું છે?
ત્યારે અહીમેલેકે રાજાને ઉત્તર આપ્યો
કે દાઉદ કે જે રાજાનો જમાય છે, જે તારી રાજસભામાં દાખલ કરાયેલો છે ને જે તારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તારા બધા ચાકરોમાં કોણ છે? શું મેં આજે જ તેને સારો દેવની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે? એ મારાથી દૂર થાવ. એવું કહી રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા પિતાના કુટુંબના કોઈને માથે મૂકવું નહીં, કેમ કે એ સર્વ બાબતો વિશે તારો ચાકર કંઈ પણ વધતું કે ઓછું જાણતો નથી. ત્યારે રાજાએ કહ્યું કે હે અહીમેલેક, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચિત માર્યો જશે. અને રાજાએ પોતાની આસપાસ ઉભેલા અંગરક્ષકોને કહ્યું કે ફરીને યહોવાના યાજકોને મારી નાખો, કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે. વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા, છતાં તેઓએ મને તેની ખબર આપી નહીં. પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાના હાથ ઉગામવા રાજી નહોતા. રાજાએ દોએકને કહ્યું કે તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ. ત્યારે દોએક અદોમી ફર્યો ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલા 85 પુરૂષોને મારી નાખ્યા અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું. એટલે પુરૂષો તથા સ્ત્રીઓનો, મોટા તથા ધામણા બાળકોનો, તેમજ બળદો, ગધેડા તથા ઘેટાનો તેણે તરવારની ધારથી સંહાર કર્યો. અહીટુબના દીકરા અહીમેલેકનો અબ્યાથાર નામનો એક દીકરો બચી ગયો. તે દાઉદ પાસે નાસી ગયો અને અબ્યાથારે દાઉદને ખબર આપી કે શાઉલે યહોવાના યાજકોને મારી નાખ્યા છે. દાઉદે અબ્યાથારને કહ્યું કે જે દિવસે દોએક અદોમી ત્યાં હતો ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. મારા પિતાના કુટુંબના સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું. તું મારી સાથે રહે બીસ નહીં, કેમ કે જે મારો જીવ લેવા માંગે છે તે તારો પણ જીવ લેવા માંગે છે, કેમ કે મારી સાથે તું સહી સલામત રહેશે.
પહેલો શમુએલ એનો 23મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક એનો 23મો અધ્યાય. તેઓએ દાઉદને ખબર આપી કે જો ફિલિસ્તીઓ કાયલા સાથે લડે છે ને તેઓ ખડીઓ લૂંટે છે, તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી કે હું જઈને ફિલિસ્તીઓને મારું. યહોવાએ દાઉદને કહ્યું કે જા, ફિલિસ્તીઓને મારીને કાયલાને બચાવ. અને દાઉદના માણસોએ તેને કહ્યું કે જો અમને અહીં યહૂદિયામાં ડર લાગે છે તો ફિલિસ્તીઓના સરદારો વિરુદ્ધ કાયલા જતા કેટલો વિશેષ ડર લાગશે. પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો કે ઉઠીને કાયલા પર ચઢાઈ કર, કેમ કે હું ફિલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. અને દાઉદ તેના માણસો કાયલા ગયા અને ફિલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓના ઢોરઢાંગનું હરણ કરી લાવ્યા ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો. એમ દાઉદે કાયલાવાસીઓને બચાવ્યા
ને એમ થયું કે અહીમેલેકનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કૈલા નાસી આવ્યો ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કૈલામાં આવ્યો છે ત્યારે શાઉલે કહ્યું કે દેવે તેને મારા હાથમાં સોંપી દીધો છે, કેમ કે દરવાજા તથા ભૂંગળવાળા નગરમાં પેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે. પછી શાઉલે કૈલા પર ચઢાઈ કરીને દાઉદ તેના માણસોને ઘેર લેવા માટે સર્વ લોકોને યુદ્ધ કરવા બોલાયા. દાઉદ જાણતો હતો કે શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે, તેથી તેણે અબ્યાથા યાજકને કહ્યું કે એફોદ અહીં લાવ. પછી દાઉદે કહ્યું કે હે ઈસરાના દેવી હોવા, તારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવા શાઉલ કૈલા આવવાનો લાગ શોધે છે. શું કૈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે? તારા સેવકના સાંભળ્યા મુજબ શાઉલ અહીં આવશે શું? હે ઈસરાયલના દેવી હોવા, હું તને આજીજી કરું છું કે તું તારા સેવકને તે જણાવ. યહોવાએ કહ્યું કે તે આવશે. ત્યારે દાઉદે કહ્યું કે શું કૈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે? યહોવાએ કહ્યું કે તેઓ તને સોંપી દેશે. ત્યારે દાઉદ તથા તેના માણસો જે આશરે 600 હતા તે ઉઠીને કૈલામાંથી નીકળી ગયા અને જ્યાં જવાય ત્યાં જતા રહ્યા. અને શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કૈલામાંથી નાસી ગયો છે, તેથી તેણે ત્યાં જવાનું માળી વાળ્યું. દાઉદ રાનમાં મજબૂત ઘોડોમાં રહ્યો ને ઝીફના રાનમાં ભાઈ મુલકમાં રહ્યો. શાઉલ દરરોજ તેને શોધ્યા કરતો હતો, પણ દેવે તેને તેના હાથમાં સોંપ્યો નહીં. દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા માટે બહાર નીકળેલો છે અને દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં હતો. અને શાઉલનો દીકરો યોનાથાન ઉઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને દેવમાં તેનો હાથ મજબૂત કર્યો. તેણે તેને કહ્યું કે બીશમાં, કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહીં. તું ઇસરાયલનો રાજા થશે ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ, અને એ તો મારો પિતા શાઉલ પણ જાણે છે. પછી તે બંને યહોવાની આગળ કરાર કર્યો અને દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાને ઘેર ગયો. ત્યાર પછી ઝીફીઓએ ગિબિયામાં શાઉલ પાસે આવીને કહ્યું કે અરણ્યની દક્ષિણે હખીલા ડુંગરના હોરેશના ગળોમાં દાઉદ અમારી અંદર સંતાઈ રહ્યો નથી શું? માટે હવે હે રાજા, તારા મનની ત્યાં આવવાની સગડી ઈચ્છા પ્રમાણે ત્યાં આવ અને તેને રાજાના હાથમાં સોંપી દેવો, એ અમારું કામ. શાઉલે કહ્યું કે તમે યહોવાથી આશીર્વાદિત થાઓ, કેમ કે તમે મારા પર દયા રાખી છે. કૃપા કરીને જઈને તે વિશે હજી વધારે ચોકસાઈ કરો. તેના હરવા ફરવાની જગા તારા ત્યાં તેને કોણે જોયો છે તે જાણો અને જુઓ, કેમ કે મને ખબર મળી છે કે તે ઘણી પક્કાઈથી વર્તે છે. માટે જુઓ ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદીયાના હજારો માણસોમાંથી શોધી કાઢીશ. પછી તેઓ ઉઠીને શાઉલની પહેલા ઝીફમાં ગયા, પણ દાઉદ ને તેના માણસો તો માઓનના રાનમાં અરણ્ય દક્ષિણે અરાબામાં હતા. અને શાઉલ તથા તેના માણસો તેનો શોધવા ગયા. લોકોએ દાઉદને એ વાતની ખબર આપી, માટે તે ખડક પાસે ઉતરી આવીને માઓનના રણમાં રહ્યો. તે સાંભળીને શાઉલ માઓનના રાનમાં દાઉદની પાછળ લાગ્યો. શાઉલ પર્વતની આ બાજુએ ગયો ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલની બીકને લીધે છટકી જવા ઉતાવળ કરી, કેમ કે શાઉલે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસને પકડવા માટે તેઓને ઘેરી લીધા હતા. એટલામાં એક હલકારાએ શાઉલ પાસે આવીને કહ્યું કે જલ્દી આવ, કેમ કે પલિસ્તીઓ દેશમાં ધાડ પાડી છે. આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો. માટે તે જગાનું નામ તેઓએ સેલા હામા હલકોસ પાડ્યું. દાઉદ ત્યાંથી નીકળીને એન ગેદીના ગળોમાં ગયો. શમુએલનું પહેલું પુસ્તક એનો 24મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 24મો. શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે તેને સમાચાર મળ્યા કે જો દાઉદ એન ગેદીના રાનમાં છે. એટલે શાઉલ સર્વ ઇસરાયલમાંથી ચૂંટી કાઢેલા 3000 માણસો લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં રાની બકરાના ખડક પર ગયો અને તે માર્ગે મેઢાવાળાઓ પાસે આવ્યો. ત્યાં એક ગુફા હતી અને શાઉલ પોતાના પગ ઢાંકવા તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી અંદરના ભાગમાં બેઠેલા હતા. દાઉદના માણસોએ તેને કહ્યું કે જો જે દિવસ વિશે યહોવાએ તને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે, તે દિવસ આવ્યો છે. ત્યારે દાઉદે ઉઠીને છાનામાના શાઉલના જબ્બાની કિનારી કાપી લીધી. પછી એમ થયું કે તેણે શાઉલના જબ્બાની કિનારી કાપી લીધી હતી, તેને લીધે દાઉદના મને તેને માર્યો. તેણે પોતાના માણસોને કહ્યું કે મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું એવું યહોવા ન થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે. આમ કહીને દાઉદે પોતાના માણસોને વાર્યા, તેમને સાઉલની સામે ઉઠવા દીધા નહીં. પછી સાઉલ ગુફામાંથી ઉઠીને પોતાને માર્ગે પડ્યો. દાઉદ પણ પાછળથી ઉઠ્યો ને ગુફાની બહાર નીકળીને સાઉલને હાંક મારીને કહ્યું, હે મારા મુરબ્બી રાજા. અને સાઉલે પોતાની આગળ જોયું ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે સાઉલને કહ્યું કે જો દાઉદ તારું નુકસાન કરવા ઈચ્છે છે એવું બોલનારનું કહેવું તું શા માટે સાંભળે છે? જો આજે ગુફામાં યહોવાએ કેવો તને મારા હાથમાં સોંપ્યો હતો તે તારી નજરે જોવું છે. કેટલાકે તને મારી નાખવાનું મને કહ્યું, પણ મેં તને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે હું મારા મુરબ્બી પર મારો હાથ નહીં ગામ, કેમ કે તે યહોવાનો અભિષેક છે. વળી મારા પિતા, જો હા મારા હાથમાં તારા જબ્બાની કિનારી છે, મેં તારા જબ્બાની કિનારી કાપી દીધી, છતાં તને મારી નાખ્યો નહીં, તે પરથી જાણ ને સમજ કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી તું જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યો છે, તો પણ મેં તારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી. યહોવા મારી તથા તારી વચ્ચે ન્યાય કરો ને યહોવા મારું વેર તારા પર વાળો, પણ મારો હાથ તો તારા પર નહીં જ પડે. પ્રાચીન કાળની કહેવત છે તેમ દુષ્ટતા દુષ્ટોમાંથી ઉત્પન્ન થાય છે, પણ મારો હાથ તારા પર નહીં જ પડે. ઇસરાયેલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? તું કોની પાછળ લાગ્યો છે? એક મરેલા કૂતરા પાછળ, એક ચાંચળ પાછળ? માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરે ને મને તારા હાથમાંથી છોડાવે. દાઉદે શબ્દો સાઉલને કહી રહ્યો ત્યારે એમ થયું કે સાઉલે કહ્યું કે મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે? અને સાઉલ પોક મૂકીને રડ્યો. પછી તેણે દાઉદને કહ્યું, તું મારા કરતા વધારે ન્યાયી છે, કેમ કે તે મને સારો બદલો આપ્યો છે, પણ મેં તને ખરાબ બદલો આપ્યો. તું મારી સાથે કેવી સારી રીતે વર્ત્યો છે તે આજે જાહેર કર્યું છે, કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તે મને મારી નાખ્યો નહીં. જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે તો શું તે તેને સહી સલામત જવા દે કે? એ માટે તે આજે મારું જે ભલું કહ્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો. હવે જો હું જાણું છું કે તું નક્કી રાજા થશે ને ઇસરાયેલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે, માટે હવે મારી આગળ યહોવાના સ્વગન ખા કે તું મારી પાછળ મારા સંતાનને નાબૂદ નહીં કરે ને તું મારું નામ મારા પિતાના કુટુંબમાંથી નષ્ટ નહીં કરે. અને દાઉદે સાઉલની આગળ સ્વગન ખાધા અને સાઉલ પોતાને ઘેર ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચડીને ગઢમાં ગયા.
શમુએલ પ્રબોધકનું પહેલું પુસ્તક એનો 25મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું પહેલું પુસ્તક અધ્યાય 25મો. શમુએલ મરણ પામ્યો અને સર્વ ઇસરાયેલ એકઠા થઈને તેને મારે શોક કર્યો ને તેને રામામાં તેના ઘરમાં દાટ્યો. પછી દાઉદ ઉઠીને પારાનના રાનમાં ગયો. માઓનમાં એક માણસ રહેતો હતો, તેની મિલકત કારમેલમાં હતી. તે માણસ શ્રીમંત હતો. તેની પાસે 3000 ઘેટા ને 1000 બકરા હતા અને હમણાં તે કારમેલમાં પોતાના ઘેટા કાતરતો હતો. હવે તે માણસનું નામ નાબાલ હતું અને તેની સ્ત્રીનું નામ અબીગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી, પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલેબના કુટુંબનો હતો. દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાના ઘેટા કાતરે છે અને દાઉદે 10 જુવાનને મોકલ્યા ને દાઉદે તે જુવાનને કહ્યું કે તમે કારમેલ પર ચડીને નાબાલ પાસે જઈને તેને મારી સલામ કહેજો. વળી તે ભાગ્યશાળી માણસને આ પ્રમાણે કહેજો કે તારું કલ્યાણ, તારા કુટુંબનું કલ્યાણ તથા તારા સર્વસ્વનું કલ્યાણ થાવ. હવે મેં સાંભળ્યું છે કે હાલ તારે ત્યાં કાતરનારા આવેલા છે. તારા ઘેટા પાળકો અમારી સાથે હતા ત્યારે અમે તેમને કંઈ ઈજા કરી નથી, તેમજ તેઓ કારમેલમાં હતા તે દરમિયાન તેમનું કંઈ પણ ખોવાયું નથી. તારા જુવાનોને પૂછ એટલે તેઓ તને કહેશે. માટે આ જુવાનો તારી દ્રષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ. કૃપા કરીને જે તારે હાથ લાગે તે તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આ. દાઉદના જુવાનોએ ત્યાં જઈને દાઉદને નામે એ સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું ને પછી તેઓ છાના રહ્યા. નાબાલે દાઉદના ચાકરને ઉત્તર આપ્યો કે દાઉદ કોણ છે અને ઈશાયનો દીકરો કોણ છે?
આજકાલ પોતાના માલિકો પાસેથી નાસી જનારા ચાકરો તો ઘણા છે, તો શું હું મારી રોટલી, મારું પાણી તથા મારું માંસ જે મેં મારા કાતરનારોને સારું કાપ્યું છે તે લઈને જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું? તેથી દાઉદના જુવાનોએ પોતાને રસ્તે પાછા વળ્યા ને પાછા આવીને એ સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું. એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો. અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી અને દાઉદની સાથે આશરે 400 માણસ ગયા અને 200 ઉચાળા પાસે રહ્યા. પણ નાબાલના જુવાનોમાંના એકે નાબાલની સ્ત્રી અબિગાઈલને કહ્યું કે જો દાઉદે અમારા શેઠને સલામ કહેવા માટે રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ એ તો તેમના પર ઉતરી પડ્યો. પણ તે માણસો અમારી પ્રત્યે બહુ ભલા હતા. અમે સીમમાં રહેતા હતા ત્યારે તેઓની સાથે અમે પરિચય રાખ્યો. ત્યાં સુધી અમને કંઈ ઈજા કરવામાં આવી નહોતી, તેમ અમારું કંઈ ખોવાયું નહોતું. ઘેટા સાચવતા જેટલો વખત અમે તેમની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમજ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા. તો હવે તારે શું કરવું તેનો તું સમજીને વિચાર કર, કેમ કે અમારા શેઠની તથા તેના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો બલિયાળ પુત્ર છે કે તેને કોઈ કંઈ કહી શકે નહીં. ત્યારે અભિગાયલે જલ્દીથી 200 રોટલી, દ્રાક્ષરસની 2 મશકો, રાંધીને તૈયાર કરાયા 5 ઘેટા, 5 માપ પોંખ, દ્રાક્ષાની 100 લૂમ તથા અંજીરના 200 ચકતા લઈને ગધેડા પર લાદ્યા અને તેના પોતાના જુવાન ચાકરોને કહ્યું કે તમે મારી આગળ જાઓ, જુઓ હું તમારી પાછળ આવું છું. પણ તેણે પોતાના પતિ નાબાલને કંઈ કહ્યું નહીં અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી. તે સમયે જો દાઉદ તેના માણસો સામે આવતા હતા અને તેને તેમની ભેટ થઈ. હવે દાઉદે કહ્યું કે આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સંભાળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું. એ બધું ખરેખર ફોકટ ગયું છે. તેણે મને સારાનો બદલો બુરો આપ્યો છે. જે તેનું છે તે સર્વમાંથી સવાર થતા સુધીમાં એક નર બાળક સરખું હું જીવતું રહેવા દઉં તો દેવ દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુઃખ પાળો. અને અબિગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઉતરી પડી ને દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા. તેણે તેને પગે પડીને કહ્યું કે હે મારા મુરબ્બી, આ અપરાધ મારે માથે, હા મારે માથે હો. કૃપા કરીને તારે દાસીને તારા કાનમાં કહેવા દે ને તારી દાસીનું કહેવું સાંભળ. કૃપા કરીને મારા મુરબ્બીએ એ બલિયાળ માણસ નાબાલને ગણકારવો નહીં, કેમ કે જેવું તેનું નામ છે તેવો જ તે છે. તેનું નામ નાબાલ નાદાન છે ને તેનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને ત્યાં મોકલ્યા હતા તેઓને મેં તારી દાસીએ જોયા નહોતા. માટે હવે હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તારા જીવના શબ્દ ખાઈને કહું છું કે યહોવાએ તને ખૂનના દોષથી તથા તારે હાથે તારું વેર લેવાથી તને અટકાવ્યો છે. તો હવે તારા શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાવ. હવે આ જે ભેટ તારી દાસી મારા મુરબ્બીને સારું લાવી છે તે જે જુવાનો મારા મુરબ્બીની તૈનાતમાં છે તેઓને આપવામાં આવે. કૃપા કરીને તારી દાસીનો અપરાધ માફ કર, કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમ કે મારો મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે અને તારા સર્વ દિવસો પર્યંત તારામાં ભૂંડાય માલુમ પડશે નહીં. જો કે તારી પાછળ પડવાને તથા તારો જીવ લેવાને માણસ ઉઠ્યો હશે તો પણ મારા મુરબ્બીનો જીવ તારા દેવ યહોવા સાથે જીવનના ભંડારમાં બાંધી નખાશે. પણ તારા શત્રુઓના જીવને તો જેમ ગોફળના ચાળામાંથી પથ્થર ફેંકી દે તેમ તે ફેંકી દેશે. તારે વિશે જે સર્વ હિત વચનો યહોવા બોલ્યો છે તે પ્રમાણે તેણે મારા મુરબ્બીને સારું કર્યું હશે ને ઇસ્રાયેલ પર તને અધિકારી ઠરાવ્યો હશે. ત્યારે એમ થશે કે કારણ વગર રક્તપાત કરવાનો કે મારા મુરબ્બીએ પોતાનો વેર વાળવાનો ખેદ કે મન સંતાપ મારા મુરબ્બીને થશે નહીં. ત્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આ તારી દાસીને યાદ કરજે. દાઉદે અબિગાઈલને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા જેણે તને આજે મને મળવા મોકલી તેને ધન્ય હો. વળી તારી ચતુરાઈને ધન્ય હો તથા તને પણ ધન્ય હો, કેમ કે તે મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે. કેમ કે ઇસ્રાયેલનો જીવતો દેવ યહોવા જેણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે તેના સમખાઈને કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત તો ખચિત સવાર થતા સુધીમાં નાબાલનું એક નર બાળક સરખું રહેવા દેવામાં આવત નહીં. પછી તેને માટે જે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું અને તેણે તને કહ્યું કે શાંતિએ તારે ઘેર જા, જો મેં તારી વિનંતી સાંભળી છે ને તારા પોતાની ખાતર મારે તે કબૂલ મંજૂર છે. પછી અબીગાયલ નાબાલની પાસે આવી તો જુઓ તેણે પોતાને ઘેર બાદશાહ જમણ જેવું એક જમણ કર્યું હતું અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું કેમ કે તે ઘણો પીધેલો હતો માટે સવારનું અજવાળું થતા સુધી તેણે તેને ઓછું હતું કંઈ કહ્યું નહીં. નાબાલને દ્રાક્ષરો સુતર્યો ત્યારે સવારે એમ થયું કે તેની સ્ત્રીએ એ વાતો તેને કહી એટલે તેના હોશકોશ ઉડી ગયા ને તે પથ્થર વધ થઈ ગયો. આશરે 10 દિવસ પછી એમ થયું કે યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો. નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે યહોવા જેણે નાબાલ પર મને મેણા મારવાનું વેર લીધું છે ને જેણે પોતાના સેવકને અન્યાય કરતા અટકાવ્યો છે તેને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે. પછી દાઉદે અબીગાલની સાથે લગ્ન કરવા સારું તેની પાસે માણસ મોકલીને તે સંબંધી કહેવડાવ્યું. દાઉદના ચાકરોએ કારમેલમાં અબીગાલની પાસે જઈને તેને કહ્યું કે દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને બોલાવવા મોકલ્યા છે. તેણે ઉઠીને જમીન સુધી વાંકી વળીને પ્રણામ કરીને કહ્યું કે જો તારી દાસી મારા મુરબ્બીના ચાકરના પગ ધોનારી ચાકરી તુલ્ય છે. પછી અબીગાલે તરત ઉઠીને ગધેડા પર સવારી કરી તેની 5 દાસીઓ પણ તેની પાછળ ચાલી અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ ને તેની સ્ત્રી થઈ. દાઉદ ઇઝરાયેલી અહિનોઆમને પણ પરણ્યો અને તે બંને તેની સ્ત્રી થઈ. હવે શાઉલે પોતાની દીકરી એટલે દાઉદની વહુ મિખાલને ગાલિમવાળા લાઈશના દીકરા પાલટીને આપી હતી. શમુએલનું પહેલું પુસ્તક એનો 26મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક 26મો અધ્યાય. ઝિફિયોએ ગિબિયામાં શાઉલ પાસે આવીને કહ્યું કે શું દાઉદ અરણ્ય સામેના હખીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી? એ સાંભળીને શાઉલ ઉઠ્યો ને ઇસરાયેલના 3000 ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને ઝિફના રાનમાં દાઉદની શોધ કરવાને ઝિફના રાનમાં ઉતરી પડ્યો
અને શાઉલે અરણ્ય સામેના
હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદે તો રાનમાં મુકામ કરેલો હતો ને તેણે જોયું કે શાઉલ મારી પાછળ રાનમાં આવ્યો છે. માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચય આવ્યો છે. પછી દાઉદ ઉઠીને જ્યાં શાઉલે છાવણી કરી હતી તે ઠેકાણે ગયો અને શાઉલ તથા તેના સેનાપતિ નેરનો દીકરો આબનેર સૂતા હતા તે જગા દાઉદે જોઈ. શાઉલ ગાડાના કોટને ઓથે સૂતો હતો ને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા. ત્યારે દાઉદે અહીમેલેક હિત્તીને અને યુઆબના ભાઈ તથા સરૂયાના દીકરા અભિશાયને કહ્યું કે છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે? અભિશાયે કહ્યું કે હું તારી સાથે નીચે આવીશ. પછી દાઉદ તથા અભિશાય રાત્રે લોકો પાસે ગયા અને જુઓ શાઉલ ગાડાના કોટની અંદર સૂતેલો હતો ને તેનો ભાલો તેના માથા આગળ જમીનમાં ખોસેલો હતો અને આબનેર તથા લોકો તેની આસપાસ સૂતેલા હતા. ત્યારે અભિશાયે દાઉદને કહ્યું કે દેવે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપી દીધો છે, તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે ને હું તેને બીજી વાર નહીં મારું. દાઉદે અભિશાયને કહ્યું કે તેનો નાશ ન કર, કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે? પછી દાઉદે કહ્યું કે જીવતા યહોવાના સંગ કે યહોવા તેને મારશે, અથવા તો તેના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઉતરી પડશે ને નાશ પામશે. યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષેક પર ઉગામું, પણ હાલ તો કૃપા કરીને તેના માથા પાસેનો ભાલો તથા પાણીનો ચંબુ લઈ લે ને પછી આપણે ચાલ્યા જઈએ. એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધો અને તેઓ ત્યાંથી જતા રહ્યા. પણ કોઈએ તે જોયું કે જાણ્યું નહીં ને કોઈ જાગ્યો પણ નહીં, કેમ કે તેઓ સગડા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિંદ્રા મોકલી હતી. પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર પર દૂર ઉભો રહ્યો. તેઓની વચમાં ઘણું અંતર હતું અને દાઉદે લોકોને ત્યારે નેરના પુત્ર આબનેરને હાંક મારીને કહ્યું, આબનેર તું ઉત્તર આપતો નથી કે? ત્યારે આબનેરે ઉત્તર આપ્યો કે રાજાને હાંક મારનાર તું કોણ છે? દાઉદે આબ્નેરને કહ્યું કે શું તું શૂરવીર માણસ નથી? ઇસરાયલમાં તારા જેવો કોણ છે? તો શા માટે તે તારા મુરબી રાજાનો જાપતો રાખ્યો નથી? કેમ કે તારા મુરબી રાજાનો નાશ કરવા લોકોમાંથી કોઈ એક અંદર આવ્યો હતો. આ જે તે કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તેના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ. શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું કે હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે? દાઉદે કહ્યું કે હે મારા મુરબી રાજા, એ મારો અવાજ છે. વળી તેણે કહ્યું કે મારો મુરબી પોતાના દાસની પાછળ કેમ પડેલો છે? કેમ કે મેં શું કહ્યું છે કે મારા હાથમાં શી દુષ્ટતા છે? તો હવે મારા મુરબી રાજાએ કૃપા કરીને પોતાના દાસના વચન સાંભળવા. જો મારી વિરુદ્ધ તને ઉશ્કેરનાર તે યહોવા હોય તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્ર હોય તો તે યહોવાની આગળ શાપિત થાવ. કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે. તો હવે મારું લોહી યહોવાની હજુરથી દૂરની ભૂમિ પર ન પડો. કેમ કે જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય તેમ ઇસરાયલનો રાજા એ ચાંચળને શોધવા નીકળી પડ્યો છે. ત્યારે શાઉલે કહ્યું કે મેં પાપ કર્યું છે, મારા દીકરા દાઉદ પાછો આવ, કેમ કે હવે પછી હું તને ઇજા કરીશ નહીં, કેમ કે આજે મારો જીવ તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન હતો, જો મેં મૂર્ખાઈ કરીને ઘણી જ ભૂલ કરીશ. દાઉદે ઉત્તર આપ્યો કે હે રાજા, જો આ તારો ભાલો જુવાનોમાંથી એક અહીં આવીને તે લઈ જાય, યહોવા પ્રત્યેક માણસને તેના ન્યાયપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે, કેમ કે યહોવાએ તને આજે મારા હાથમાં સોંપી દીધો હતો, છતાં મેં યહોવાના અભિષિક્ત પર મારો હાથ ઉગામવાની ઈચ્છા કરી નહીં, અને જેમ તારો જીવ આજે મારી દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન હતો તેમ મારો જીવ યહોવાની દ્રષ્ટિમાં ઘણો મૂલ્યવાન થાવ, અને તે મને સર્વ સંકટમાંથી ઉગારો. ત્યારે શાઉલે દાઉદને કહ્યું કે મારા દીકરા દાઉદ, તને ધન્ય હો, તું પરાક્રમી કૃત્યો કરશે ને નક્કી ફતે પામશે. પછી દાઉદ તેને રસ્તે પડ્યો અને શાઉલ તેની જગાએ પાછો ગયો. શમુએલનું પહેલું પુસ્તક એનો 27મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 27. દાઉદે પોતાના મનમાં કહ્યું કે હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ, પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતા બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિશે નિરાશ થઈને ઇસરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે, એમ હું તેના હાથમાંથી બચી જઈશ. અને દાઉદ ઉઠ્યો ને તે તથા તેની સાથેના 600 માણસો માઓખના દીકરા ને ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા. દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, એટલે પ્રત્યેક માણસ પોતાના કુટુંબ કબીલા સાથે, અને દાઉદ પણ પોતાની બે સ્ત્રીઓ એટલે ઇઝરાયેલી અહિનોઆમ તથા નાબાલની સ્ત્રી કારમેલી અબીગાઈલ સાથે રહ્યો. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ત્યાર પછી ફરી તેની શોધ કરી નહીં. દાઉદે આખીશને કહ્યું કે જો હવે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને રહેવા માટે દેશના કોઈ એક નગરમાં મને જગા મળવી જોઈએ, કેમ કે તારો ચાકર રાજધાનીમાં તારી સાથે શા માટે રહે? ત્યારે લાખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું. આથી સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલકીનું છે. જેટલા દિવસ દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેની સંખ્યા 1 વર્ષ ને 4 માસ જેટલી હતી. દાઉદ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ગશુરીઓ, ગિરજીઓ તથા અમાલિકીઓ પર હલ્લો કરતા, કેમ કે પ્રાચીન કાળથી તે લોકો દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા. દાઉદ તે દેશ પર મારો ચલાવતો ને કોઈ પણ પુરુષ કે સ્ત્રીને જીવતા રહેવા દેતો નહીં. ઘેટા, બળદો, ગધેડા, ઊંટો તથા વસ્ત્રો ધરી લઈને તે આખીશ પાસે પાછો આવતો. આખીશ પૂછતો કે આજે તમારી સવારી ક્યાં હલ્લો કરી આવી? ત્યારે દાઉદ કહેતો કે યહૂદિયાના દક્ષિણ પર, યરાહમ એલિયોના દક્ષિણ પર તથા કેન્યોના દક્ષિણ પર. દાઉદે ફલાણું ફલાણું કર્યું ને તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તે બધો વખત તે એમ જ કરતો આવ્યો છે. એવું રખીને કોઈ તેમના વિશે કહે માટે ગાથમાં લાવવા માટે તે પુરુષ કે સ્ત્રી કોઈને પણ જીવતું રહેવા દેતો નહીં. આખીશ દાઉદનું કહેવું માનતો ને કહેતો કે તેણે સંપૂર્ણ રીતે પોતાના ઇસરાયલ લોકનો ધિક્કાર સંપાદન કર્યો છે, માટે તે સદા મારો દાસ થઈ રહેશે. શમુએલનું પહેલું પુસ્તક એનો 28મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 28. તે દિવસોમાં એમ બન્યું કે ઇસરાયલ સાથે લડવાને પલિસ્તીઓએ પોતાના સૈન્ય એકઠા કર્યા અને આખીશે દાઉદને કહ્યું, તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે, એમ તારે ખચિત જાણું. દાઉદે આખીશને કહ્યું કે સારું, તે પરથી તારો સેવક શું કરવાનો છે તે તને માલુમ પડશે. પછી આખીશે દાઉદને કહ્યું કે એમ હોય તો હંમેશને માટે હું તને મારો શિર રક્ષક બનાવીશ. હવે શમુએલ મરણ પામ્યો હતો, તે સર્વ ઇસરાયેલે તેને માટે શોક કરીને તેના રામામાં એટલે તેના પોતાના જ નગરમાં દાટ્યો હતો. શાઉલે ભુવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા અને પલિસ્તીઓ એકઠા થયા ને આવીને શુનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇસરાયેલને ભેગા કર્યા ને તેઓએ ગિલબોઆમાં છાવણી નાખી. શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બી ગયો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું અને શાઉલે યહોવાની સલાહ પૂછી. ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે યહોવાની મારફત કે પ્રબોધકોની મારફત કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું કે મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારા માટે શોધી કાઢો કે હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું કે જો એન્દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. શાઉલે વેશ બદલવાને જુદા વસ્ત્રો પહેર્યા ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્ત્રી પાસે ગયા. તેણે તેને કહ્યું કે કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર. તે સ્ત્રીએ તેને કહ્યું કે શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભૂવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે, તો મને મારી નખાવવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માગે છે? ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સ્વાગન ખાઈને કહ્યું કે જીવતા યહોવાના સમ, કે આને લીધે તને કંઈ પણ નુકસાન થશે નહીં. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું કે તારે માટે હું કોને ઉઠાડી લાવું? તેણે કહ્યું કે મારા માટે શમુએલને ઉઠાડી લાવ. તે સ્ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી અને તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે તે મને ઠગી છે, કેમ કે તું તો શાઉલ છે. રાજાએ તેને કહ્યું કે બીમા તું શું જુએ છે? તે સ્ત્રીએ શાઉલને કહ્યું કે હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું. તેણે તેને પૂછ્યું કે તેનો દેખાવ કેવો છે? તેણે કહ્યું કે એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે અને તેણે જભ્ભો પહેરેલો છે. શાઉલ જાણી ગયો કે તે શમુએલ છે, તેથી તેણે પોતાનું મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા. શમુએલે શાઉલને પૂછ્યું કે તે શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે? શાઉલે ઉત્તર આપ્યો કે હું ઘણા સંકટમાં આવી પડ્યો છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે ને દેવ મારી પાસેથી જતો રહ્યો છે ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતો નથી, એ કારણથી મેં તને બોલાવ્યો છે જેથી મારે શું કરવું તે તું મને કહે. શમુએલે કહ્યું કે યહોવા તારી પાસેથી જતો રહ્યો છે ને તારો શત્રુ થયો છે, તો તું મને કેમ પૂછે છે? તેમ યહોવા મારી મારફતે બોલ્યો હતો તેમ તેણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને એટલે દાઉદને આપ્યું છે, કેમ કે તે યહોવાની વાણી માની નહીં ને અમાલેક પર તેના સખત ક્રોધનો અમલ કર્યો નહીં, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે. વળી યહોવા તારી સાથે ઇસરાયેલને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે અને કાલે તું તથા તારા દીકરા મારી સાથે હશો. યહોવા ઇસરાયેલના સૈન્યને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે. ત્યારે શાઉલ તરત ભૂમિ પર ઊંધો પડી ગયો અને શમુએલના વચનોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી, કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્ન ખાધું નહોતું. તે સ્ત્રી શાઉલ પાસે આવી ને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું કે જો તારી દાસીએ તારા કહેવા પ્રમાણે કર્યું છે ને મારો જીવ મારી મુઠ્ઠીમાં લઈને જે વચનો તે મને કહ્યા તે મેં સાંભળ્યા છે, તો હવે કૃપા કરીને તું પણ તારી દાસીની વાણી સાંભળ ને મને એક કોળ અન્ન તારી આગળ મૂકવા દે અને ખા, કે જેથી તારામાં રસ્તે ચાલવાની શક્તિ આવે. પણ તેણે ના પાડીને કહ્યું કે હું નહીં ખાઉં. પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો, તેથી તેણે તેઓનું કહેવું માન્યું. પછી જમીન પરથી ઉઠીને તે પલંગ પર બેઠો અને તે સ્ત્રીને ત્યાં એક માતેલું વાછરડું હતું તે તેણે ઉતાવળ કરીને કાપ્યું. વળી તેણે લોટ લઈને મસળ્યો ને તેની બે ખમીર રોટલી પકાવી અને તેણે શાઉલની તથા તેના ચાકરની આગળ મૂકી અને તેઓ જમ્યા. પછી ઉઠીને તેઓ તે જ રાત્રે વિદાય થયા. શમુએલનું પહેલું પુસ્તક એનો 29મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 29. હવે પલિસ્તીઓ પોતાના સર્વ સૈન્યો અફેક આગળ એકઠા કર્યા અને ઇઝરાયેલમાં જે જરો છે તેની પાસે ઇસરાયેલીઓ છાવણી નાખી. પલિસ્તીઓના સરદારો 100-100ની તથા 1000-1000ની ટોળી બંધ ચાલી નીકળ્યા. દાઉદ તથા તેના માણસો આખી સાથે સૈન્યને પાટલે ભાગે ચાલતા હતા. ત્યારે પલિસ્તીના સરદારે કહ્યું કે આ ઇબ્રુઓનું અહીં શું કામ છે? આખીસે પલિસ્તીના સરદારોને કહ્યું કે શું એ ઇસ્રાયેલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાક વર્ષ થયા મારી સાથે રહે છે, તો પણ તે મારી પાસે આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલુમ પડ્યો નથી. પણ પલિસ્તીના સરદારો તેના પર ગુસ્સે થયા અને પલિસ્તીના સરદારે તેને કહ્યું કે આ માણસને પાછો મોકલ કે જે જગા ત્યાં તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય ને તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો રખેને યુદ્ધમાં તે આપણો સામાવડ્યો થઈ જાય, કેમ કે પોતાના શેઠની પ્રીતિ પાછી મેળવવા સારું તે શું ન કરે? શું આ માણસના માથા નહીં આપે? શું એ દાઉદ નથી કે જેના વિશે તેઓએ નાચતા નાચતા સામસામા ગાયું હતું કે શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને માર્યા છે? ત્યારે આખીસે દાઉદને બોલાવીને તેને કહ્યું, જીવતા યહોવાના સ્વ, તું પ્રામાણિકપણે વર્ત્યો છે. સૈન્યમાં અમારી સાથે તારું જવું આવું એ મારી દ્રષ્ટિમાં સારું છે, કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ પણ દુષ્ટતા માલુમ પડી નથી, પરંતુ સરદારોની કૃપા તારા પર નથી. માટે હવે તું પાછો ફર ને શાંતિએ જા, કે જેથી પરિસ્થિતિના સરદારો તારાથી નારાજ ન થાય. ત્યારે દાઉદે આખીસને કહ્યું, પણ મેં શું કર્યું છે? હું તારી હજુરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તે આ તારા દાસમાં એવું શું જોયું કે મારા મોરબી રાજાના શત્રુઓની સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે? આખીસે દાઉદને ઉત્તર આપ્યો કે મારી દ્રષ્ટિમાં તો તું સારો દેવના દૂત જેવો છે, તે હું જાણું છું. પરંતુ પલિસ્તીના સરદારોએ કહ્યું કે તે અમારી સાથે યુદ્ધમાં ન આવે, તેથી હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું પરોડે ઉઠજે, અને પરોડે ઉઠ્યા પછી સૂર્યોદય થે તમે વિદાય થજો. માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીના દેશમાં પાછા જવા માટે પરોડે ઉઠ્યા અને પલિસ્તીઓએ ઇઝરાયેલ તરફ કૂચ કરી. શમુએલનું પહેલું પુસ્તક એનો 30મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 23મો. દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગ પહોંચ્યા. ત્યારે એમ બન્યું કે અમાલેકીઓએ નગેબ પર તથા સિકલાગ પર મારો ચલાવીને તેને બાળી દીધું હતું, અને તેમાંથી સ્ત્રીઓને તથા નાના મોટા સર્વને કેદ પકડ્યા હતા. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા. દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું, અને તેઓની સ્ત્રીઓ, તેઓના બાળકો તથા તેઓની દીકરીઓ બંદીવાન કરાયેલા હતા. તે દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. દાઉદની 2 સ્ત્રીઓનું એટલે અહિનોઆમ ઇઝરાયેલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબીગાયલનું પણ હરણ કરવામાં આવ્યું હતું, અને દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોક પોતપોતાના દીકરાઓ તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી થયા હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. પછી દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું કે કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અબ્યાથાર દાઉદની પાસે એફોદ લઈ આવ્યો. દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડી શકીશ? તેણે તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ ને બેશક બધું પાછું મેળવીશ. તે દાઉદ તથા તેની સાથેના 600 માણસો નીકળ્યા ને 200 નાળા આગળ પહોંચ્યા, જ્યાં પાછળ પડી ગયેલાઓ થોભ્યા. પણ દાઉદ તથા 400 માણસો લાગુ રહ્યા, કેમ કે બાકીના 200 માણસો એટલા બધા નિગત થઈ ગયા હતા કે તેઓ 200 નાળું ઉતરી શક્યા નહીં, તેથી તેઓ પાછળ રહી ગયા. તેઓને એક મિસ્ત્રી પુરુષ ખેતરમાં મળ્યો ને તેને તેઓ દાઉદ પાસે લાવ્યા, ને તેઓએ તેને રોટલી આપી, તેણે ખાધી. પછી તેઓએ તેને પીવાને પાણી આપ્યું, તેમજ તેઓએ અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની 2 લૂંગો તેને આપી. તે ખાધા પછી તે પાછો હોશમાં આવ્યો, કેમ કે 3 દિવસ ને 3 રાત થયા તેણે રોટલી ખાધી નહોતી ને પાણી પણ પીધું નહોતું. દાઉદે તેને પૂછ્યું કે તું કોના તાબાનો છે અને તું ક્યાંથી આવ્યો છે? તેણે કહ્યું કે હું મિસરનો એક જુવાન છું ને એક અમાલેકીનો ચાકર છું. 3 દિવસ અગાઉ હું માદો પડ્યો, તેથી મારા માલિકે મને તજી દીધો. અમે કરિથિયોના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી ને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું. દાઉદે તેને કહ્યું કે તું મને તે ટુકડી પાસે લઈ જઈશ? તેણે કહ્યું કે જો તું દેવના સોગંદ ખાય કે તું મને મારી નહીં નાખે અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહીં દે તો હું તને તે ડુકડી પાસે લઈ જઈશ. અને તે તેને ત્યાં લઈ ગયો. ત્યાં જુઓ, તે લોક આખા મેદાન પર આમ તેમ પડેલા હતા ને ખાતા પીતા ત્યાં મિજમાની કરતા હતા, કેમ કે પલિસ્તીઓના દેશમાંથી ત્યાં યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કળ લૂંટ મેળવી હતી. દાઉદે તેઓને પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા, અને જે 400 જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહીં. વળી અમાલિકોએ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. દાઉદે પોતાની બે સ્ત્રીઓને પણ છોડાવી, નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. દાઉદ તે સર્વ પાછું લાવ્યો, અને દાઉદે સર્વ ઘેટા તથા ઢોરઢાક લીધા, ને તેઓએ બીજા ઢોરની આગળ તેમને હાંકીને કહ્યું કે આ દાઉદની લૂંટ છે. જે 200 માણસો એટલા બધા થાકી ગયા હતા કે જેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, ને જેમને તેમણે 200 નાળા આગળ રાખ્યા હતા તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે તેઓ દાઉદને મળવા અને તેની સાથેના માણસોને મળવા સામા ગયા, અને દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેમને શેમ કુશળ કહ્યા. ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ માણસોએ આ બલિયાળ પુત્રએ કહ્યું કે તેઓ આપણી સાથે આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહીં, માત્ર પ્રત્યેકને તેની સ્ત્રી અથવા તેના બાળકો જ આપવા, કે તેમને લઈને તેઓ વિદાય થાય. ત્યારે દાઉદે કહ્યું, મારા ભાઈઓ, જે યહોવાએ આપણને બચાવી રાખ્યા છે તથા આપણી વિરુદ્ધ આવેલી ટુકડીને આપણા હાથમાં સોંપી દીધી છે, તેણે આપણને જે આપ્યું છે તે વિશે તમારે એમ કરવું નહીં. એ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ ભાગ ઉચાળા પાસે રહેનારને પણ મળવો જોઈએ. તેઓને સરખો જ ભાગ મળશે. તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ વિધિ ઇસરાયલને સારું ઠરાવ્યા. દાઉદ સિકલાગમાં આવ્યો ત્યારે તેણે લૂંટમાંથી કેટલાક યહૂદીઓના વડીલોને ત્યાં, એટલે તેના મિત્રોને ત્યાં મોકલાવીને કહ્યું કે જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂંટમાંથી આ ભેટ તમારે માટે, તેમજ બેથલેમ વાસીઓને ત્યાં, દક્ષિણના રામોથ વાસીઓને ત્યાં, યાતીર વાસીઓને ત્યાં, અરોએર વાસીઓને ત્યાં, સિફ મોથ વાસીઓને ત્યાં, એસ્થમોઆ વાસીઓને ત્યાં, રાખાલ વાસીઓને ત્યાં, ઇરાહમ એલિયોના નગરના રહેવાસીઓને ત્યાં, કેન્યોના નગરના રહેવાસીઓને ત્યાં, હોરમા વાસીઓને ત્યાં, કાર આથાન વાસીઓને ત્યાં, આથાક વાસીઓને ત્યાં, હેબ્રોન વાસીઓને ત્યાં, જે સગળે ઠેકાણા દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા ત્યાં તેણે મોકલાવી. શમુએલનું પહેલું પુસ્તક એનો 31મો અધ્યાય. શમુએલનું પહેલું પુસ્તક અધ્યાય 31. હવે પલિસ્તીઓએ ઇસરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇસરાયલના માણસો પલિસ્તીઓની આગળથી નાઠા ને ગિલબોઆ પર્વત પર કતલ થઈ પડ્યા. પલિસ્તીઓ શાઉલ તેના દીકરાઓનો લગોલગ કેળો પકડ્યો, અને પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાન, અબિનાદાબ તથા માલકીશુઆને મારી નાખ્યા, અને શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો, અને ધનુર્ધારીઓને લીધે તે ઘણી સંકળામણમાં આવી પડ્યો. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું કે તારી તરવાર તાણી મને વિંધી નાખ, રખે આ બે સુનતીઓ આવીને મને વિંધી નાખીને મારું અપમાન કરે. પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો બી ગયો. ત્યારે શાઉલ પોતાની તરવાર લઈને તે પર પડ્યો. શાઉલને મરેલો જોઈને તેનો શાસ્ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો. એ રીતે શાઉલ, તેના ત્રણ દીકરા, તેનો શસ્ત્રવાહક તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા. અને તે નીચાણની સામી બાજુના ઇસરાયેલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે ઇસરાયેલના માણસો નાશે છે ને શાઉલ તથા તેના દીકરા મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા, અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા. બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાશો પરથી વસ્ત્રાદી ઉતારી લેવા આવ્યા ત્યારે શાઉલ ત્યાં તેના ત્રણ દીકરાઓને તેઓ ગિલબોઆ પર્વત પર પડેલા દીઠા. તેઓએ તેનું માથું કાપી લીધું ત્યાં તેના શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા માટે પલિસ્તીઓના દેશમાં સર્વ ઠકાણે તેઓએ હલકારા મોકલ્યા. તેઓએ તેના શસ્ત્રો આસ્ત્રોતના મંદિરમાં મૂક્યા, અને તેની લાશ તેઓએ બેથ શાનના કોટ પર ચોંટાડી. પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિશે યાબેસ ગિલિયાદના રહેવાસીઓએ સાંભળ્યું, ત્યારે સઘળા બહાદુર પુરુષો ઉઠીને આખી રાત ચાલ્યા, ને બેથ શાનના કોટ પરથી શાઉલની લાશ અને તેના દીકરાઓની લાશો તેઓ યાબેશમાં લઈ આવ્યા ને ત્યાં તેઓએ તે બાળી. તેઓએ તેના હાડકા લઈને યાબેશમાંના એસેલ વૃક્ષ નીચે તે દાટ્યા ને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો.